वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिरानलाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमः अक्षरधामाधिपतये आनन्दपतये मुक्तपतये श्रीराजाधिराजाय नमो नमः सर्वोपरि सर्वावतारि महाकरुणानिधान श्री स्वामी नारायण भगवते नमो सर्वकारण कारण परम ध्येय मूर्ति दिव्य साकार स्वरूप श्री हरि कृष्ण महाराजाय नमो प्राणाधार प्राण प्रिय प्राणनाथ प्रियवर श्री घनश्याम महाराजाय नमो नमः एकाकी वनवासी कंदपूल फलासी अति दयालु कृशतनु महातपस्वी अति तेजस्वी बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय नमो नमः सदानंदाई आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः अस्माकं आदि गुरु सद्गुरु वर्य सर्व परमहंस मुख्य हरि रूप निमग्न दास मूर्ति परम साधु सेवक उभय देश मध्यस्थि श्री गोपालानंद स्वामी ने नमो नमः श्री हरि गुरु तुल्य सत्संग मातृ सद्गुण संपन्न साधुता मूर्ति श्री मुक्तानंद स्वामी ने नमो नमः हरि सखी श्री कविवर ब्रह्मानंद मुनये पंडित प्रवर हरि सर्वोपरि निष्ठावत श्री नित्यानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने गुणातीत स्वरूप श्री गुणातीतानंद स्वामी ने प्रेम सखी प्रेमानंद स्वामी ने स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने इत्यादि सर्व हरि समर्पित परमहंसेभ्यो नमो नमः ग्रंथलेखक आधारानंद मुने ग्रंथ श्रोतृभक्तराज दादा खाचरादिभ्यः सर्व प्रगट सद्गुरुभ्यः प्रगट सद्भ्यः प्रगट हरि भक्तेभ्यश्च नमो नमः विक्रम संवत 2073 अमास तारीख 19/10/2017 बपोर पछी श्री स्वामीनारायण कुंडल धाम कथा मंडप में स्वामीनारायण सत्संग शिबिर 26 में आप सबनु स्वागत छे। आज दिवाली छे, आवती काले विक्रम संवत 2074 नू नूतन वर्ष आरंभ थशे। वाला भक्तो, आज मैंने कहता आनंद थाय छे कि भजन वर्ष में अपना बधा सत्संगी भाईओ भाईओए बहु वजन कर्यु बहु वजन कर्यु बहु वजन कर्यु हमणा दयालु स्वामीए मने बधुं संभळाव्युं 20-25 मिनिट सुधी एक धारू लिस्ट वाँचीने मने नानू मोटू जेणे जे कांई भजन कर्यु छे એ બધું ડિટેલથી સંભળાયું, મને બહુ આનંદ થયો। ખૂબ ભજન કર્યું છે ભક્તોએ, વિવિધ ભજન કર્યું છે। આપણી પાસે સમય હશે તો આપણે સાંજે સ્વામીને વિનંતી કરશું, આપણને બધાને બળ મળે. થોડુંક વાંચીએ તો આપણને એમ થાય કે સાલું મનુષ્ય દેહ ભગવાનને આપણને આપ્યો છે, શું કામ ભજન ન કરી લેવું. દયાળુ સ્વામીને મેં કીધું, આ આખું લિસ્ટ મહારાજના ચરણમાં સમર્પિત કરો અને ભગવાનને એટલી પ્રાર્થના કરો કે આ જેણે ભજન કર્યું છે એને એના ભજનનો સહેજય ગર્વ ન આવે, અભિમાન ન આવે, બસ એટલું. આપણાથી ત્યાં થયું નથી એટલે અભિમાનનો કોઈ સવાલ નથી. કંઈક ભજન થાય તો અભિમાન આવે. એક અભિમાન કર્યા જેવું છે, આખું વર ખાધું ખૂબ પારક્યું. હવે એમ જ પાછું અભિમાન કરાય નહીં, એ તો આબરૂ જાય એવી વાત છે. અને પાછું તમને કહું, ચોકમાં બેસીને ખાધું, સાધુ આશ્રમના ચોકમાં બેસીને બધાની સામે. એ બધા ભલે ને ગમે એટલા કીર્તન ગાય જોર જોરથી, પણ અમે ખાવામાં જ પીડ્યા હોય. વાલા ભક્તો, આ બધા રાજી છો ને? તો હવે જો તમે રાજી હો ને આદેશ આપો એટલે હું સાર સાગરમાં પ્રવેશું. તૈયાર બધા? એક એક મણી અંદરથી સંતોએ જે તાર્યા છે અને આમામ આમામ આમ એક વાત પણ જો સરખી સમજાઈ જાય, જેમ સમજવી ઘટે એમ, તો કલ્યાણ તમારી મુઠ્ઠીમાં. આ તો બધી કલ્યાણ કરવાની વાતો છે, માયા તરવાની વાતો છે, ઉદ્ધારની વાતો છે, ધામ પામવાની વાતો છે, ભગવાનમાં જામવાની વાતો છે ભાઈ. આ કાંઈ નાની હોની વાત નથી, જેવી તેવી વાત નથી. આને સમજે એને ખબર પડે. આપણે જે દિવસથી સાગર ગ્રંથની કથા આરંભી તે દિવસથી આજ 6.5 વર્ષ થયા, એક વાત લઈને જ બેઠા છીએ કે જેમ છે એમ સમજવાનું છે. એ દ્રઢ થાય, સમજણ પક્વ થાય, સમજણ પક્વ થાય, સમજણ પક્વ થાય, સમજણ પક્વ થાય. કેમ જે સુખ માત્ર સમજણમાં જ રહ્યું છે. આ એક વાર કહું, લાખ વાર કહું, આમ તો 6.5 વર્ષમાં સાગર કથાના માધ્યમે આ વાત કેટલી વાર આવી છે, છતાં આપણને પ્રકાશ ન થાય અને વાત પકડાય નહીં, અને હાવ ડોબાની જેમ જીવે જવાય તો કાંઈ ઠીક ન કહેવાય બાપા. ઓકે, બધા સાવધાન. આમ તો ભજન જોતા એમ લાગ્યું અચ્યુતદાસજી બહુ ભજન કર્યું. વાલા સ્વામી, તમે કાંઈ કર્યું? મેં નથી કર્યું, કદાચ શાસ્ત્રીય કર્યું હોય. આ નિર્મળ સ્વામી, માધુપી સ્વામી આ બધા કરે. સંતાજી તમે કાંઈ? તો શ્રીરંગદાએ ક્યાંથી કર્યું હોય? મોટા શહેરના કોઠારી. સરજુદાએ કદાચ? વિવેક સ્વામી એ જ પાસે હરિભગતની માં. તો જ્ઞાન સ્વામીને તો હમણાં બધું. સાધુ સ્વામી નહીં, શ્રીજી સ્વામી, ઉત્તમ સ્વામી, સાકાર સ્વામી નહીં, સદ્રુજી સ્વામી, આદર સ્વામી તમે પાર્ષદોમાં? તાળી પડો. ભંડારી સ્વામી, ભંડારી સ્વામી એ અમારે ભજન બહુ કરે. મુનિ મહારાજ ક્યાં ગયા? હેજી કોઈ વારે આવો રે મારા ગુરુદેવ ખોવાણા. હવે આ તો બધા અમારે ઢોલકા વાળા, એ તો બધું વગાડે, આપણને વગાડે. અને હું તેને કાયમ કહું છું, તમે તબલા વગાડો, વાંસળી વગાડો, ત્યાં સુધી અમને કોઈ વાંધો નથી. મહેરબાની કરીને અમને ન વગાડતા. આ વાયડી વિદ્યા છે, સંગીત વિદ્યા છે ને. પ્રેમાનંદ સ્વામીને એ સહેજ ઘોબો પાડ્યો હતો આ વિદ્યાએ, નહીં હારી. એમાં ઓલા એક હતા ને ભગવાનાનંદ, ઘોબો પડવાની ક્યાં વાત છે, એમને તોડી નાખ્યા આ વિદ્યાએ. સત્સંગમાંથી ગયા કીડી સખી. એટલે હું આ વિદ્યાથી બહુ બીવું. આ લોકોને ધન્યવાદ છે, અભિમાન આવતું નથી એવું અમે માનીએ છીએ. હો પછી કાંઈ કે આમ કેફ રહેતો હોય તો તમે જાણો. અમારા વરણી સ્વામી કહેતા હતા, મને કાંઈ આવડતું નથી, મને કે પણ સેજમાંથી બેહવા મળી ગયું બધાને હારે, અને મને કે મફતિયો રાજીપો મળ્યો. અમારા રાજીપો છે ને આંખ્યો વાળો બાડો નથી. પેલી તમે વાત સાંભળી છે ને, ટ્રેનમાં એક આંધળો અલ્લાહ કે નામ પર એક રૂપિયા દે દે બાબા અલ્લાહ કે નામ પર, એમાં એક ચૂપલી સીટમાં સૂતો હતો, એમ આમ યોગ્ય દૂર થઈ જાગ્યો. પછી કોકને કીધું, એ ભાઈ પેલા રૂપિયો આપી દે, એટલે ઓલાએ જઈને દીધો. સમજાણું, ભગવાન તમારા ભલા કરે, ભગવાન તમારા ભલા કરે. પછી ઓલે કીધું, પણ મેં નથી દીધો, ઓલો ઉપલી સીટમાં છે હું તો છે, ચિંતા મત કીજે, મેં અંધા હું, મારા આશીર્વાદ અંધા નહીં હૈ, વો સહી જગહ પે ચલા જાયેગા. કપટ કરીને રાજીપો લઈ શકાતો નથી, કેમ જે સંતને છેતરાય, હરિભક્તોને છેતરાય, ભગવાન કોઈ દી છેતરાય નહીં. અને કદાચ કપટે કરીને તમે કોઈનો આશીર્વાદ કે રાજીપો ઓળવી લ્યો, કન્વર્ટ કરી લ્યો, તો આખીરે તમારે બહુ મોટી નુકસાની થાય, બહુ જ મોટી નુકસાની થાય. વાત આમ છે, સત્યાનાશ નીકળે આપણું, માટે એ ધંધો કરાય નહીં. પણ હા, કંઈક થોડી ઘણી પણ ભગવાન કે ભગવાનના સંતો ભક્તોને રાજી કર્યાની સેવા મળી જાય તો દિલથી કર લેવી, કારણ કે એ ચીજ બહુ મહેંગી હે, મહેંગી હે, મળે એવી નથી. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ ક્યાં પધાર્યા છે? કારિયાણીમાં. ઓકે, થોડુંક તમે યાદ રાખજો બાપા, પેલા કાકા જેવું ન કરતા. કથા છૂટી એટલે બધા આયલા જતા, એટલે એક કાકાએ એક કાકાને પૂછ્યો કે કાકા કથા કેટલે પગી? તો કે તો વક્તાને ધ્યાન રાખવાનું, બપોર પછી એને શરૂ કરવાની હોય. એટલે એટલે પ્રસાદ કા, આજ રહોડામાં હું હતું એ આપણો વિષય, કથા ક્યાં આવી નહીં. આવું ન થાય, કથા અંદર ઉતરવી જોઈએ બાપા. તમે બધા આખું વર્ષ દેશ વિદેશે પોતપોતાના ઘેરે તમે રહ્યા હો, બરાબર? તમને ખબર હોય દિવાળી આવશે એટલે આપણે કુંડળ જવાનું થાહે, અને શિબિરમાં રહેવાનું થાહે. આમ તમને ખબર હોય એ દિવાળી આવી, પછી તમે જે આમ આખું વર્ષ જે કંઈ કર્યું હોય એમાં લોચા લાપસી માર્યા હોય એ સાંભળે કે ન સાંભળે? સાચું કહે છે, અહીં આવવાનું થાય એટલે પછી સાંભળે. આ અમારા જુવાનિયાને કહો, તમને નહીં, તમે તો લોચા મારતા છો. આ લોકોની વાત કાંઈ થોડુંક સંગ દોષ્ય કરીને ગડબડ થઈ ગયો હોય. મને એક વાત કહેતા, આમ શરમ થાય નથી કહેતો, ગઈ શિબિરમાં આપણે ઘણા જુવાનિયાઓને થોડા પછી પાછા બોલાવવા પડ્યા હતા. આમાં એમની ભૂલ એટલી હતી, એ પકડાઈ ગયા, બાકી કોઈ ભૂલ નહીં. આખા વર્ષ તમે જે કર્યું હોય પણ આ પકડાઈ ગયેલા. અને એમાં આશ્ચર્યની વાત એ છે, સુરત મોખરે નીકળ્યું. પછી તો બધાને બોલાવ્યા ને થોડોક પ્રેમ આપ્યો, સાક્ષી લીધા. એમાંય અમુક અમુક હજી નથી હરખું થયો. આ એક બેને તો કેન્સલ કર્યા કે ભાઈ આપણે શિબિરાર્થી નિર્વ્યસની હોવો જોઈએ એ વાત જાહેર કરી છે, અને તમે એકાંતિકના દીકરા થઈને મારા બેટા વ્યસનો રાખો છો, આ તે કાંઈ હાલતું છે? પછી હરખા કર્યા. આવા જે બધા હોય એને શિબિર સાંભળે કે શિબિરમાં જઈશું અને 5-7-8 દિવસ રહેવું પડશે. આ ફેર તો 10 દિવસ રહેવાનું થયું, શિબિર અને સાગર મહોત્સવ ભેગું થઈ ગયું. હવે 10 દિવસ કાંઈક વ્યસન હોય તો એના વિને હાલે નહીં, એટલે કાંઈક પાર્કિંગમાં ગાડીમાં આડે અવળે. પણ આપણે તો આ વખતે બધે કેમેરા ગોઠવ્યા છે, જો કાંઈ કર્યું આડું ઉડું તો અહીં નામ આવ્યું માનો. ગુરુ પધાર્યા, બે ભાઈ પાસે પાસે બે ગયા, મને જ આખો તગડે, એ બે કાયમ પાસે બે. ગુરુ તબિયત સારી છે ને તો સારું. નાના ભાઈને પૂછો છો કેમ છે, એવું પૂછો ખરે સારી છે. તમે બે ભાઈ ક્યારે બથોબથ બાંધેલા? કોઈ દી નહીં ભાઈ, આ થોડુંક ખીજાણા હોય ક્યારે. અમારા ગુરુની સોળે વિધિ બહુ સરસ. હાથ ધોવાનું કામ એટલે ધોધો જ કરે ગુરુ હાથ. તમે હાથ પગ ને એમ બધું બરાબર ધોવો જેવો સમય કા શાંતિ હોય તો બરાબર ધોઈ. વાલા ભક્તો હાલો તો આપણે હવે કારિયાણી જઈ મહારાજના પ્રસંગમાં. ભગવાન શ્રી હરિ કારિયાણી પધાર્યા છે, વસ્તા ખાચાના દરબારમાં મહારાજ ઉતર્યા છે. અહીંયા કારિયાણીના વચનામૃતો આરંભ થાય છે, આ સમયના છે. એમાં આપણા જે વચનામૃતો છે એમાં વાત નથી, પરંતુ આધારાનંદ સ્વામીએ કારિયાણીના વચનામૃતમાં એક વાત વધારે જે લીધી છે એ આપને વાંધો ન હોય તો કહી દો. કહી દો, સર્વેશ્વરાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે, આપણા વચનામૃતમાં નથી પણ સાગરમાં છે. શું પ્રશ્ન કર્યો છે કહો? તમે બધા વારે વારે એક વાતની ઈચ્છા રાખો છે ને એ જ પ્રશ્ન છે. મને અનેક હરિભક્તોએ આ વાત કરી છે કે જે સર્વેશ્વરાનંદ સ્વામીએ પૂછી છે. કોઈનો બર્થડે હોય, કાંઈ સત્સંગ ડે હોય તો કદાચ એ મેસેજ કરે ફોનમાં, તો એમાં લખે કે મારો આટામો સત્સંગ ડે છે, આ છે, અને બસ મને ભગવાનની કૃપાનું પાત્ર બનાવજો. આવું ખાસ લખે, ભગવાનને ગમે એવું મારું જીવન થાય, આવું ખાસ લખે. બસ એ જ સર્વેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, ભગવાનને ગમતું પાત્ર કેમ થવાય? આ જ વાત. શું પૂછ્યું? ભગવાનને ગમતું પાત્ર કેમ થવાય, અર્થાત ભગવાનને ગમે એવું આપણાથી કેમ જીવાય, આપણાથી એવું કેમ થવાય કે ભગવાનને વાલા થઈ જઈએ, ભગવાનને ખૂબ ગમીએ. શું કરીએ તો ભગવાનને ગમીએ, કેમ જીવીએ તો ભગવાનને વાલા બનીએ, લાડલા બનીએ ભગવાનના? એ પ્રશ્ન આપણો છે, પૂછો સર્વેશ્વરાનંદ સ્વામીએ. ત્યારે શ્રીહરિએ કહ્યું, સ્વામી જે સંતો કહે એમ જ કરે છે. બરાબર ધ્યાનથી સાંભળજો, જે સંતો કહે એમ જ કરે છે તે ભગવાનને ગમતું પાત્ર બને છે. આવી ગયો ઉત્તર? આવું કોઈ તમે મને કહેલું મારે ભગવાનને ગમતું પાત્ર થવું છે એવી કોઈ વાત તમારે થયેલી ક્યારે, કરેલી? હાથ ઊંચો કરો છો, કોણે કોણે આવી વાત ઈચ્છા રાખેલી, કરેલી, લખેલી? અચ્છા, ગણાય છે. અહીંયા ઉત્તર આવ્યો, ભગવાન કે પાત્ર હોવત હે તાહી, સંત કહત તિમી કરત જાહી. મસ્ત મસ્ત. અથવા તો આમ વાંચી આપણે, સંત કહત તિમી કરત જાહી, ભગવાન કે પાત્ર હોવત હે તાહી. મસ્ત વાત. આ અડધી ચોપાઈ છે પણ બહુ મીઠી છે. ભગવાન કે પાત્ર હોવત હે તાહી, સંત કહત તિમી કરત જાહી. कहत तिमी, संत कहत तिमी करत जाहे। मन गमते करत जिहा लग भगवान के पात्र तिहा लग
मन गमते करत जिहा लग भगवान के पात्र तिहा लग
आवत नहीं ध्यानी रहे कैसे त्यागी रहे अन्न खावत तैसे
अवत नहीं ध्यानी रहे कैसे त्यागी रहे अन्न खावत तैसे।
थोड़ूक शांति थी अहियाँ उभू रहू पड़े उस पहला हूँ तमने पूछू चौपाई बताओ स्क्रीन ऊपर तुम्हारी हा में राखव पड़े वंचाय तमने आ उत्तर छे आ चौपाई भगवान के पात्र होवत है ताही अर्थात तेज भगवान नो पात्र थाय छे संत कहत तिमी करत जाही जे संत कहे एम करे छे। પછી આપણે જ્યારે ભાષાંતર કરવાનું હોય ને ત્યારે અન્વય લેવો પડે એટલે પાછલા પાદનો અર્થ આગળ લેવો પડે આગલાનો પાછળ લેવો પડે કે જે સંત કહે એમ કરે છે તે ભગવાનને ગમતું પાત્ર બને છે આનું વ્યવસ્થિત ગુજરાતી આ રીતે થાય સમજાય એવું પણ મારે તમને એ પૂછવું છે ભગવાનને ગમતું પાત્ર કેમ થવાય પ્રશ્ન એવો છે અને ઉત્તર એમ કર્યો કે ભગવાનનું પાત્ર એ બને છે કે જે સંત કહે એમ કરે છે તો અહીંયા ગમતું વાત નથી જુઓ ચોપાઈમાં કાંઈ ગમતું શબ્દ છે નથી ને સીધું છે ભગવાનનું પાત્ર કેમ થવાય એમ છે ભગવાનનું ગમતું પાત્ર કેમ થવાય એવી ક્યાં વાત છે મારી વાત સાચી ખોટી તો આનો જવાબ કોણ દેશે તમારામાંથી આનો શું અર્થ સમજો આમાં ગમતા નહીં ગમતાની ક્યાં વાત છે આમાં તો વાત એમ છે કે ભગવાનનું પાત્ર કેમ થવાય તમે કોઈ કહેતા હો તો હું માઇક વાળો મોકલું હું તો ગોટાળે ચડ્યો કે માળું આનું હું સમજું આમ તો કાંઈ ગોટાળો નથી તમે ગોટાળે ચડતા નહીં ભગવાનનું પાત્ર કહો કે ભગવાનનું ગમતું પાત્ર કહો વાત એક જ છે કેમ જે ભગવાનને ગમે એવા થઈએ ત્યારે જ ભગવાનનું પાત્ર બનીએ જો ભગવાનનું પાત્ર એટલે શું હું તમને એમ કહું આ દૂધનું પાત્ર છે આ પાણીનું પાત્ર છે આ મિષ્ટાનનું પાત્ર છે લાઈટ થઈ હજી ન થઈ હોય તો હું વધારે કહું કે ભાઈ આ લાડુનું પાત્ર છે અર્થાત જેમાં લાડવા ભર્યા હોય એ લાડુનું પાત્ર કહેવાય જેમાં પાણી ભર્યું હોય એ પાણીનું પાત્ર કહેવાય જેમાં દૂધ ભર્યું હોય એ દૂધનું પાત્ર અને જેમાં ઘી ભર્યું હોય એ ઘીનું પાત્ર અને જેમાં ભગવાન ભર્યા હોય એ ભગવાનનો પાત્ર કહેવાય ભગવાનનો પાત્ર કેમ થવાય અર્થાત ભગવાન આપણામાં અખંડ ભર્યા ભર્યા આપણે કેમ રાખી શકીએ ભગવાનને અખંડ આપણામાં કેમ ધારી શકીએ અર્થાત ભગવાન આકારે આપણી વૃત્તિઓ સતત કેમ રહે આ વાત છે મને લાગે છે હવે કોઈ ગૂંચવણ નહીં હોય બટ ભાઈ કાંઈ મુશ્કેલી જેવું છે મારા બાપ નહીં ને આણગોર કોઠિયા સાહેબને પૂછો તો નહીં, ભગવાનનું પાત્ર થવું છે કે નહીં? તો ભગવાનને ગમતું જીવન જીવવું જોઈએ. ભગવાનને ગમતું જીવન હોય એ ભગવાનનું પાત્ર બને. પહેલાં ભગવાનનું ગમતું પાત્ર બનો, પછી ભગવાનનું પાત્ર બનાય. હું તમને એક સવાલ કરું, જે વાસણ સહેજ બગડેલું હોય, આગલા દિવસ એનું શાક એમાં ચોંટ્યું હોય, શાકમાં લીંબુ બીંબુ હોય એટલે ખટાશ હોય, પછી એમાં તમે દૂધ નાખો તો દૂધ રહે એમાં? બગડી જાય ને, ફાટી જાય. દૂધનું પાત્ર થવું હોય તો બહુ જ ચોખ્ખા થવું પડે, તો આપણામાં દૂધ રહે, દૂધ દૂધના રૂપમાં રહે. એમ ભગવાનના પાત્ર થવું હોય તો બહુ જ ચોખ્ખા થવું પડે, તો ભગવાન આપણામાં રે, સુખ દેવાના રૂપમાં રે, ભગવાનના રૂપમાં. આમ તો ભગવાન આપણામાં છે જ, પણ ભગવાન ભગવાનના રૂપમાં જો આપણે રાખવા હોય, અત્યારે તો ભગવાન આપણે જેમ બધી વસ્તુમાં રહ્યા હોય એમ રહ્યા હોય, પણ ભગવાન ભગવાનના રૂપમાં એટલે કે આપણને અખંડ એનો આનંદ આપવા રૂપ રહ્યા હોય તો એ આપણામાં ભગવાન રહ્યા ગણાય, અને એ આપણે ભગવાનને રહ્યાનું પાત્ર યા તો ભગવાનને ગમતું પાત્ર થયા ગણાઈએ. અને એને માટે એક દૂધ રાખવું હોય તો એ આપણે ખૂબ ચોખ્ખા રહેવું પડે છે, થવું પડે છે. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણામાં આપણે અખંડ રાખવા હોય, એનું પાત્ર બનવું હોય તો ખૂબ ચોખ્ખા થવું પડે. વાલા ભક્તો, આ વાત કાર્યાણીની છે, વચનામૃતની છે, આધારણ સ્વામીએ લખ્યું છે એ પ્રમાણે. તો હવે વાત એટલી રહી કે આપણે ભગવાનના ગમતા પાત્ર બનવું છે કે નહીં. ભગવાનને આપણામાં આપણે અખંડ પ્રકાશ પમાડવા છે કે નહીં, રાખવા છે કે નહીં, અનુભવવા છે કે નહીં, બસ આના ઉપર આખો આધાર છે. વાત આઈ છે તો સંતો કહે એમ જે કરે તે ભગવાનનું પાત્ર બને છે, અર્થાત એનામાં ભગવાન વાસ કરે છે. અખંડ ભગવાન એનામાં રહે છે, એ ભગવાનને ધારવાને પાત્ર બને છે, એની એવી લાયકાત બને છે કે એ ભગવાનને અખંડ ધારી શકે છે. પાત્ર થવું એટલે એક પ્રકારની લાયકાત કેળવવી. શું પાત્રનો અર્થ શું થાય? લાયકાત. આ કાંઈ ઠામડાની વાત નથી. લાયકાત ઘણા નથી કહેતા, એ કુપાત્ર છે, પાત્ર નથી, એટલે લાયકાત. સંત કહે એમ કરે એનામાં એ લાયકાત આવી જાય છે કે અખંડ ભગવાનને પોતાના આત્મામાં ભાળે, સાક્ષાત્કાર થાય ભગવાનનો, ભગવાનનું દર્શન થાય. અને હવે પછી ભગવાને આટલું કંઈ છોડ્યું નહીં, પછી એમ કહ્યું કે જ્યાં સુધી મનનું ગમતું કરે ત્યાં સુધી તે ભગવાનનું ગમતું પાત્ર બની શકતા નથી. બોલો, જ્યાં સુધી મનનું ગમતું કરે, પોતાનું જ ધાર્યું કરે, પોતાને ભાવતું કરે, ફાવતું કરે, અને ભગવાન અને સંતનું ગમતું ફાવતું ન કરે, તે ભગવાનને ગમતું પાત્ર અર્થાત ભગવાનને ધારવાને લાયક એ થતો જ નથી. અને પછી જે વાતો કરી એ તો આપણી ભાષામાં કહીએ તો હાંજા ગગડાવી નાખે એવી છે. મહારાજ કે એ સંત કહે એમ જો ન કરે તો ભગવાનને અખંડ ધારવાને સક્ષમ થતો જ નથી, ભલે ને તે ગમે એવો ધ્યાની હોય, ત્યાગી હોય, અનાજ ન ખાતો હોય, ભગવાનની મૂર્તિમાં અખંડ રહેતો હોય એવો દેખાવ કરતો હોય, તો પણ સંતોનું કહ્યું કરનારાને સમાન તે કોઈ થઈ શકતા નથી. સંતો કહે એમ જે કરનારા છે એને તુલ્ય આ બધા ગણાવ્યા ને, ધ્યાનીન, ત્યાગીન, આમ જાણે મૂર્તિ મખંડ ઉડવું છું એવી વાતો કરનારા એ કોઈ થતા જ નથી. સંતો કહે એમ કરતા હોય એની તુલ્ય યકેય ન થાય. ઉડાડી દીધું બધું, ચોકડી જ મારી દીધી. ચાર જણાનું એકલો કામ કરતો હોય તોય ભલે, સો કલાક ધ્યાનમાં બેસતો હોય તોય ભલે, આમ 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 કરીને થોડુંક બોકડો શિંગદાણા ખાઈને જીવતો હોય ને પાણી પી લેતો હોય, મેં એટલા દીથી ખાધું નથી, હું તો ખાલી પાણી પીને રહું છું, તોય ભલે 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 ભલે. આની હારે એ ન આવે, પતિ ગયું નાઈ નાખ્યું અને મારું બેટું અઘરામ અઘરું જ આ છે. આ આપણા દિલમાં સંતો કહે એમ કરવું છે એવી પહેલાં ભાવના થવી જોઈએ. આપણા દિલમાં તો એમ રહેશે કે થોડુંક અમે કહીએ એમ સંતોએ કરવું જોઈએ, એટલે આ દાંડીઓમાં ગરી ગયો છે તો હવે નીકળતો નથી. જાજાવર ભજન ધ્યાનને સેવા કરીને એટલે આ દાંડીઓ ગરી ગયો મળી ગયો. આના કરતાં નો એ કાંઈ કર્યું હોત તો સારું થાત, કેમ જે આવો દાંડીઓ તો ગરી જાત, તમારો બેટો વાંકો સૂકો ગરી ગયો, કોઈ વાત નીકળતો નથી. હવે મનમાં એમ થયા જ કરે, સંતોએ થોડુંક આમ કરવું જોઈએ, સંતોએ થોડુંક આમ કરવું જોઈએ, ઓલા સ્વામીએ આમ કરવું જોઈએ, ઓલા સ્વામીએ આમ રહેવું જોઈએ, અહીંયા ધોઈ નાખી ખોટું કર્યું, અહીંયા ખાડો નહોતો કરવાનો, આ બધું એવું હલવાનું મારે બેટાનું માલકો. હવે કોઈ વાતે હરખું થાય નહીં. જય ભગવાન. સંતો કે એમ જ કરવું, એ વાત ઊભી જ ક્યાં રહી? હવે તો વાત એવી થઈ ગઈ કે સંતોએ કરવું તો કાંઈ અને થઈ ગયું કાંઈ. જ્ઞાતા કરવા શેરો અને થઈ ગઈ લઈ, જ્ઞાતા કરવા નાળ અને થઈ ગયું ગળું. ઊંધું થયું બધું. તલો તમને પ્રશ્ન પૂછો, આવું ઊંધું થઈ જાય છે એનું કારણ શું? કોને આવડે, કોને ખબર છે? હા બોલો બોલો.
ગુરુજી, પોતાને જે કે ભજન કર્યું હોય એનું એને શ્રેષ્ઠપણાનું માન હોય છે, એને લઈને સંતો મનાતું નથી હોતું.
ધીરુ દાદા ના આમાં બહુ આગળ
ગુરુજી, સંતો કહે એમ કર્યું નહીં ને એટલે?
ના, ઊંડું વિચારો. સંતો કે એમ કર્યું નહીં એનું શું કારણ? એ તો ઉઘાડું છે કે ભાઈ સંતો કેમ કર્યું નહીં, પણ આવું થવાનું કારણ શું?
પોતાને વિશે કઈ ગુણનું અભિમાન છે.
હા એ તો ભલા માણસ હાવ ખુલ્લી વાત છે. હવે હું કહી દઉં હાલોને, બરોબર તો એટલું જ બોલો. હાશ ગઈ ઉપાધિ વાલા ભક્તો, એમાં એવું છે કે જે હરિભગતને બહુ ધ્યાનથી આવડજો, જે હરિભગતને પૂરેપૂરું ચોકસાઈનું અંગ ન હોય, પરફેક્શનનું, પોતાના દર્શનનું જેને પરિપૂર્ણ વ્યવસ્થિત ભાન ન હોય, એને આવા લોચા લાગે. પરફેક્શન, ચોકસાઈ, જેના હૃદયમાં પરિપૂર્ણ ચોકસાઈ હોય તો એ માણસ એક એક વાત વિચારીને બોલે, એક એક ડગલું વિચારીને ભરે, અને અંદરથી અંતર આત્મા જ્યારે હા પાડે ત્યારે કામ કરે. આવા જે દિલના ચોખ્ખા હોય એને ક્યારેય ગોટાળો ન થાય. બાકી જે માણસનું હૃદય ગોબરું હોય, વિચારવાના આળસુ હોય, અને વિચારે તો નર્યું બીજા માટેનું જ વિચારે, પોતાનું વિચારી ન શકે, વધારે પડતા પરોપકારી થઈને ફરે, અને નિજ શુદ્ધિની એને બહુ ખબર ન પડે, પોતાની ભૂલને એ ચોખ્ખી કરીને પકડી ન શકે, એને હંમેશાને માટે ખૂબ કર્યા પછી પણ પસ્તાવાનું થાય છે. વાત આમ છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે તમે જે કાંઈ કરો તે ચોખ્ખું સમજીને કરજો. ચોખ્ખું પહેલાં સમજો પછી કરો. મહારાજ કહે છે, ગોબરી સમજણ ક્યારેય સુખદાયી થતી નથી. એક શ્લોકે સમજો, બે શ્લોકે સમજો, હજાર શ્લોકે સમજો, પણ ચોખ્ખું સમજો. પ્લીઝ ચોખ્ખું સમજીને કરો. તો ક્યારેય પાછળથી પસ્તાવવું પડે એવું નહીં બને. ઉતાવળ ન કરો, સમજો. પહેલા સમજો કે તમે પોતે આ ક્રિયા શા માટે કરો છો, હેતુ શું. હું જે કરવા જઈ રહ્યો છું, હું જે કરું છું, હું જે બોલું છું, એનો મૂળ હેતુ શું છે. હું શું કામ આ કરું છું. અહીં સુધી ઊંડું ઉતરવાનું. હેતુ ચોખ્ખો કર્યા પછી જ કાર્યનો આરંભ કરવાનો. કારણ કે હેતુમાં એક જરાક ફેર રહી જાય છે તો આગળ જતા બહુ ઝાઝો ફેર પડી જાય છે. કાર્યનો આરંભ કરીએ ત્યારે જ, કેવળ ભગવાનને માટે જ જો કાર્ય ના થાય અને થોડોક જગતને દેખાડવાનો ભાવ રહી ગયો હોય તો આગળ જતા પરિણામમાં બહુ મોટો ફેર પડે છે. બહુ મોટો ફેર પડે. ગોપાલ સ્વામીએ એમ કીધું કે બંદરેથી બે જહાજ એક સાથે એક દિશા તરફ રવાના થાય, પરંતુ એક જહાજનું સુકાન એક જરીક જ જેટલું જો આમ મરડાઈ જાય તો આગળ જતા દરિયામાં તે બંને જહાજ વચ્ચે બહુ લાંબુ ડિસ્ટન્સ પડી જાય છે. સહેજ જ આરંભ કાળમાં તો એક વાળના અગ્ર ભાગ જેટલો જ ફેર રહી ગયો હોય, પણ આગળ જતા તે બંને વહાણ બહુ જ જુદા પડી જાય, કિલોમીટરોમાં જુદા પડી જાય. આરંભ કાળમાં પરફેક્શનનો અભાવ હતો, કમ્પ્લીટ દિશા નહોતી ગોઠવાણી, સહેજ ફેર રહી ગયો હતો, એટલે આગળ જતા વાહન બહુ દૂર થઈ ગયા. બે યાનને અહીંથી વ્યવસ્થિત નિશાન લઈને ચંદ્ર ઉપર છોડીએ, પણ એક યાનને થોડુંક નિશાન ફરી જાય, અહીં ઉપડે ત્યાંથી એક વાળના અગ્ર ભાગ જેટલી દિશા ફરી જાય એની, તો એ ચંદ્ર ઉપર ન જાય, કોઈક બીજા ગ્રહમાં અથડાય. ખ્યાલ આવ્યો તમને? માટે કાંઈ પણ જ્યારે આરંભ કરીએ, આરંભ ત્યારે પહેલા ખૂબ વિચારવાનું કે હું આ શા માટે કરું છું, શું સમજીને કરું છું, કયા હેતુથી કરું છું, કયા કારણે કરું છું, ન કરું તો શું વાંધો. આ ચોખ્ખું થઈ જવું પડે. આપણને ખબર હોવી જોઈએ. પછી તમારે કદાચ જે હેતુ માટે કરો છો એ હેતુ બીજા લોકોને ન કહી શકાય એવું હોય, અથવા ન કહેવો હોય તો વાત અલગ છે. તમે બીજા લોકોને કંઈક બીજો હેતુ બતાવો, પણ તમને પોતાને તો ખબર હોવી જ જોઈએ કે હું આ માટે જ કરું છું, પણ એ બધાને કહી શકતો નથી એટલે હું બીજી વાત કરું છું. ખ્યાલ આવે તમને? કોઈ માણસ બપોરે જમવા ન આવ્યા, સાંભળજો. હવે એ માણસ શું કામ જમવાનું આવ્યા? તો એના દિલમાં એમ થયું કે સાંજે મારે રસાસ્વાદ થઈ ગયો, વધુ ખવાઈ ગયો, મહારાજને આ ગમ્યું નહીં. હે મહારાજ, મેં રસાસ્વાદથી સાંજે બહુ ખાઈ લીધું, આપને ન ગમે, આપને ભૂલીને જમ્યો, મારે ભૂલ થઈ ગઈ, હું કાલે ઉપવાસ કરીશ તમને રાજી કરવા, મેં ભૂલ કરી છે એનું પ્રાયચિત કરવા. આ એણે નક્કી કર્યું, મહારાજ સાથે વાત કરી નક્કી કર્યું, મહારાજ હું કાલે તમને રાજી કરી લઈશ, આજ તમે કુરાજી થયા, મેં ભૂલ કરી છે, હું કાલે નહીં જમું, એક ટાઈમ નહીં જમું, સાંજે જમીશ. હવે આ એના હૃદયની હાવ ચોખ્ખી વાત છે કે મારે સાંજે તમને ભૂલીને સ્વાદ કરીને જમાઈ ગયું છે, માટે કાલે બપોરે હું નહીં જમું, મહારાજ રાજી થાજો. બરાબર. હવે ટાણું થયું એટલે એના પરિચિત મિત્રો સહરૂમવાળા, હાલો જમવા, તો કે આજ મને જ જમું, કેમ? હવે એને ઓલી વાત નથી કરવી, તોય કે મને મજા નથી, હું હાંજે જમીશ. શું કે? હું હાંજે જમીશ, મને આજ ભૂખ નથી. પણ એને પોતાને ખબર છે કે મેં એક ટાણું જમવાનું શા માટે છોડ્યું? પોતાની દરેક ક્રિયાનું પોતાને પૂરેપૂરું ભાન હોવું જોઈએ કે હું આ શા માટે કરું છું, શા માટે. ફગી ન જવું જોઈએ, તો ક્યારેય પાછળથી પસ્તાવાનું થાય જ નહીં. પણ આપણી તકલીફ એ છે કે આપણે અહીં ચોખ્ખું કરતા જ નથી, અને દોડવા જ માંડીએ, દોડવા જ માંડીએ, દોડવા જ માંડીએ, એટલે પછી મુશ્કેલી થાય થાય જ. વાત સમજાણી તમને? માટે ગોબરાપણું ટાળો, ચોખ્ખું સમજ્યા વિના સુખ થાય જ નહીં. મહારાજ કે એક શ્લોકે, બે શ્લોકે, પણ હજાર શ્લોકે પહેલા તમે ચોખ્ખું સમજો કે તમે કોણ છો, તમે શું કરવાના છો, શા માટે કરવાના છો, આનું ફળ તમારે ખરેખર શું જોઈતું છે, બધું વિચારો, પછી આરંભ કરો. કોઈ દી પસ્તાવાનું નહીં થાય. હું માનું છું હવે સમજાઈ ગયું છે, સમજાઈ ગયું બધાને? બસ હવે જો આમાં ભૂલ થતી હોય તો સુધારી લેજો. પ્રારંભમાં તો વાળ જેટલી જ ભૂલ હોય એને ગોતવી કઠણ પડે, પણ આગળ જતા વર્ષો પછી એ ભૂલનું પરિણામ બહુ ભારે ભોગવવાનું થાય. અને જોતા જોતા જાઓ તો જ્યારથી તમે સ્ટાર્ટ થયા હો, આરંભ કર્યો હોય, ત્યાં જ કંઈક ખામી રહી ગઈ હોય, ત્યાં જ ખામી હોય, તેદી એ ન દેખાય. કેમ? જે તેદી ખામી બહુ નાની હોય. આગળ જતા જેમ બે વાહન બહુ છેટા થઈ જાય, એમ ખામી બહુ મોટી થઈને ઊભી રહે. આપણા લોકોને આવું બધું ખૂબ વિચારવાની ટેવ ઓછી છે, પરિણામે આપણી ઘણી મહેનત પાણીમાં જાય છે, ઘણી મહેનત પાણીમાં જાય છે, અને દળી દળીને ઢાંકણીમાં ઉધરાવાય છે અને મૂરખ બનાય છે. લોકો પણ દાંત કાઢે કે આમ કેમ કરે છે. માટે સાવધાન, કોઈ દિવસ પોતાના હૃદયમાં જે કાંઈ કરવાનો વિચાર થાય એનો હેતુ બરાબર ચોખ્ખો કર્યા વગર એક ડગલું ન માંડતા, કાંઈ ન કરતા, હેતુ ચોખ્ખો કરો અને વારે વારે પોતાને પૂછો કે આ હેતુ બરાબર છે, આ હેતુ માટે મારે આ કરાય, આ હેતુ સાચો છે. હેતુ શુદ્ધ નથી એટલે લોચા બહુ પડે છે, સમજાણું? સમયા કરવામાં કાંઈ વાંધો નથી, મંદિર બાંધવાનો કોઈ વાંધો નથી, સંસ્થા સ્થાપવાનો કોઈ વાંધો નથી, સાધુ થવાનો કોઈ વાંધો નથી, સમર્પિત થવાનો કોઈ વાંધો નથી, કોઈ પણ નાની મોટી સેવા સંભાળીએ, ખાતું સંભાળીએ એનો કોઈ વાંધો નથી, કંઠી બાંધીએ, હરિભગત થઈએ, કોઈ વાંધો નથી, ટ્રસ્ટી થઈએ, ચેરમેન થઈએ, નો પ્રોબ્લેમ. પરંતુ હેતુ શું છે? હેતુ, એનો હેતુ ચોખ્ખો જોઈએ, ચોખ્ખો. હેતુ કાંઈક હોય અને આપણે લહત મહત કરી લઈએ અંદર અને હેતુ કાંઈક માની લઈએ, પછી હેરાન થઈ જઈએ. માટે પોતાનું મન ગમે એ ઉઠા ભણાવે નહીં માનવાના. અંદર શું છે એ સાચે સાચું પકડવાનું, એમાં મનને, મનની આસક્તિને ઓળખીને આઘી રાખવાની, તટસ્થપણે નિર્ણય લેવાનો આત્મસત્તા રૂપે, કે હું આ આશાથી જ આ કરવા જાઉં છું, ભલે મારું મન મને બીજું ગોળ ગોળ સમજાવે, પણ પેટમાં મેલ છે થોડોક, મોટા થવાનો, આગેવાની લેવાનો, વખાણ થાય, આવું તેવું કાંઈક ગોટાળો હોય, એને લઈને હેરાન ગતિ થાથા જ કરે, અને થાવાની જ, કોઈ એનાથી છોડાવે નહીં. આપણું મન તો હરામ જાદુ છે, એ શું શું આપણને ગોળીઓ પાઈ દે એનું કાંઈ નક્કી જ નહીં. અને એટલા માટે કીધું કે સંત કેમ કરે એ ભગવાનનું પાત્ર થાય, કેમ જે સંત ગોળીઓ ન પાય એ સાચી વાત કરે, મન ઉઠા ભણાવે, સાધુ ન ભણાવે. એટલે મન કેમ કરવાની ના પાડી, અને સાધુ કેમ કરો, તો તમે ભગવાન તમારામાં અખંડ વાસ કરીને રહે એવા ભગવાનના પાત્ર બનો. આવું છે વાલા ભક્તો. છેલ્લે સાર એટલો કહ્યો મહારાજે કે સંતોનું કહ્યું કરવું તે સર્વોપરી વાત છે. સર્વેશ્વરાનંદ સ્વામી, સંતોનું કહ્યું કરવું એ સર્વોપરી વાત છે, અને પોતાના મનનું ધાર્યું કરવું એ, હવે તમે પૂરું કરજો, સંતોનું કહ્યું કરવું એ સર્વોપરી વાત છે, અને પોતાના મનનું કહ્યું કરવું તે એની રોંગ દિશાની વાત છે, કનિષ્ઠમાં કનિષ્ઠ, હલકામાં હલકી વાત. સંત કહત તિમિ કરત નહીં ભગવાન કો કે જે,
સંત કહત તિમિ કરત નહીં ભગવાન હો કે જે, સંત કહત તિમિ કરત નહીં ભગવાન હો કે જે, સંત કહત તિમિ કરત નહીં ભગવાન હો કે જે.
પાત્ર ન હોત તિહા લગહી,
પાત્ર ન હોત તિહા લગહી,
પાત્ર ન હોત તિહા લગહી,
પાત્ર ન હોત તિહા લગહી.
સિદ્ધાંત બાત કહે વો,
સિદ્ધાંત બાત કહે વો,
યહ સિદ્ધાંત બાત કહે વો,
યહ સિદ્ધાંત બાત કહે.
સમજાય કે? સંત કહે તેમ જે કરે નહીં તે ભગવાનનું પાત્ર બને જ નહીં. જ્યાં સુધી સંત કહે એમ ન કરે ત્યાં લગહી, પાત્ર ન હોત. સિદ્ધાંત વાત કહે, આ વાત સિદ્ધાંત છે આપણે બધાને માટે. આ કોઈ હરિભગતનો પ્રશ્ન નથી, આ સંતનો પ્રશ્ન. સાધુ થઈ ગયા એને કોઈ એમ સમજી લેવાનું નથી, હું સંત છું એટલે હું કહું એમ બધું હરિભક્ત એ કરવાનું. ના 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 ના, આપણે સાધુ એ જ સાધુ કેમ કરવાનું છે. વાત આમ છે, વૈષમ પાયન એણી પેર બોલ્યો, પરબારાય નમઃ કરવું નહીં, કોઈને માથે ઝીકવું નહીં, બધું આવું હારું હારું આપણે માથે લેવું. મજા આવે એવી વાત આવી ગઈ, તળૈયાની વાતો કહેવાની, તળૈયાની, સમજ્યા? આને તો મનના મેલ ઉખાડે ને જીવનનો કાટ કાઢે એવી વાત કહેવાય. પકડવી હોય તો, સમજવી હોય તો, માનો ન માનો આપણામાં આવી કાંઈક નબળાઈ હોય, ખૂણે ખાચરે રહી ગઈ હોય, તો આ કથાથી આજ આપણે નબળાઈને ખુલ્લી કરી ધોકાવીને આપણામાંથી કાઢવી પડે. ઘણી જગ્યાએ તેમ સાંભળ્યું છે ને, પછી એના વસ્ત્ર ઉતારીને મારી મારીને ધોઈ નાખ્યો, સાંભળ્યું છે ને, એમ આપણામાં પહેરી ગયેલી, ખૂંતી ગયેલી, લુચ્ચી નબળાઈ, અજ્ઞાનતા, એને ખુલ્લી કરો ભાઈ, આ કથાના સહારે એના બળે આજ તમે તમારી હીનતાને અજ્ઞાનતાને ખુલ્લી કરો અને ધોકાવો. ઊભી પૂછડીએ જાય સાલી, પછી કહેવા થાય 26મી શિબિરમાંથી મને સમજાણું કે મારામાં મારો બેટો આવો મેલ હતો, આ અજ્ઞાન હતું, એને લઈને હું હેરાન થયો. પછી મેં કેડ બાંધી કે મારામાં આ અજ્ઞાન મારે નથી રહેવા દેવું, નથી રહેવા. અને એક વાત કહી દઉં, મારી માથે રાજી રહેજો, અજ્ઞાનની લાળ ભૂંડામાં ભૂંડે છે, ભૂંડામાં ભૂંડે. અજ્ઞાનની લાળ ચીકણીને બહુ ભૂંડી, નથી નીકળતી, એમ નથી નીકળતી, એમ અજ્ઞાન નથી જાતું. બહુ દાખલો માગે છે. અંતના 39માં મહારાજે કહ્યું કે આવો વેગ લગાડે ત્યારે અજ્ઞાન જાય અને જ્ઞાન થાય. થોડી મહેનતે, થોડા આલોચે, થોડા વેગીલા ચિંતવને અજ્ઞાનની ભૂંડી લાળ ન નીકળે આપણામાંથી, અને જેમ છે એમ જ્ઞાન ન થાય. એમાં ખૂબ શ્રદ્ધા જોઈએ, ખૂબ મહેનત જોઈએ, ખૂબ લાંબા સમયનો એક ધારો અભ્યાસ જોઈએ, ત્યારે અજ્ઞાન જાય અને જેમ છે એમ જ્ઞાન થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ગીતા કહે છે. શ્રદ્ધાવાન હોય, એવો તીવ્ર શ્રદ્ધાવાન, એને જ્ઞાન થાય. અને બાકીનાને તેમ કીધું અને એક જન્મે એ બિચારો ચોખ્ખો થાય. અને જેને આ જન્મે ચોખ્ખા થવું હોય એને તો સંત કે એમ જ કરવું. હાવ ટૂંકી વાત. વચનામૃત પ્રથમનો 78મો એમાં એવું આવે છે કે 30 લક્ષણે યુક્ત જે સાધુ છે એ જેમ કહે એમ કરે, એને બધી કરવાની વાત આવી ગઈ. વાલા ભક્તો, સંત કહે એમ કરવું એ જે વાત આવે છે એ ગમે તે સાધુની નથી, ખરેખર જે સંત હોય એની જ. એ ચોખવટ કરી દો. સંત કેમ કરવાનું કીધું છે? ભગવાને કાંઈ કાચું રાખ્યું નથી. તો વાલા ભક્તો, મહારાજ કાર્યાણીમાં વચનામૃતો બોલે છે, દિવાળીનો ઉત્સવ થાય છે, બધાને ખૂબ આનંદ છે. આ સમયે ભાવનગર નરેશ વજયસિંહજીના ભાણેજ નાનભા બહુચરાજીની યાત્રા કરી કાર્યાણીમાં શ્રીહરિ પાસે આવ્યા. તેમને ઉદ્દેશીને શ્રીહરિએ મનુષ્ય દેહની દુર્લભતાની બહુ વાતો કરી. પછી સત્સંગનું મહત્વ એની આગળ બહુ ગાયું. પછી ભગવાનનો મહિમા પણ મહારાજે નાનભાને બહુ કહ્યો. અને બલિરાજાના દાનની વિશેષતા વગેરે વાતો વિસ્તારથી કહી. બલિરાજાએ જે 3 લોકનું ભગવાનને દાન દઈ દીધું વગેરે વગેરે વાતો મહારાજે બહુ કરી. મહારાજે એને સુંદર મજાનો અનેક વાનગીનો થાળ આપ્યો હતો. પછી શ્રીહરિ કારિયાણીથી હવે જમરાળા જશે. એમાં વાત એવી બની કે મહારાજ કારિયાણી હતા અને જમરાળાથી આ જીવા દવે વગેરે મહારાજને આમંત્રણ દેવા આવ્યા કે હે મહારાજ, આપ કારિયાણીથી જમરાળા પધારો, અહીં ઢૂકડું છે. અને આમંત્રણ દેવા આવ્યા તે રોવા જ માંડ્યા, રોવા જ માંડ્યા, છાના જ ન રહે. મહારાજ કે પણ તમે છાના તો રહ્યો તો કે તમે જમરાળા આવવાની હા પાડો. એ આવ્યા ત્યારે કાંઈક બધું સીધું સામાન લઈને આવ્યા હતા અને માથે મોટું પોટલું હતું. મહારાજ કે આ પોટલું જેઠું મૂકો બાપા, પછી તમે વાત કરો. માથે પોટલું રડરડ કરે. પછી પોટલું હેઠું મુકાવ્યું, છાના રાખ્યા અને મહારાજે કહ્યું કે જાઓ, અમે જમરાળા આવશું. એટલે શ્રીહરિ એમનો ભાવ પૂરો કરવા જમરાળા પધાર્યા. ત્યાંના હરિભક્તોએ ભાવપૂર્ણ સ્વાગત કર્યું. પછી જીવા દવેને ઘેર શ્રીહરિ અને સંતો જમ્યા છે. પછી જીવા દવેએ મહારાજ અને સંતોની બહુ ભાવથી પૂજા કરી, ફૂલના હાર પહેરાવ્યા અને પછી પ્યારથી ભેટ અર્પણ કરી. અને જમરાળા ગામમાં જેટલા વિવેકી મનુષ્ય હતા એમણે બધાએ એક એક રૂપિયો મહારાજને ભેટ ધર્યો. અને ડાયા માણસ કહેવાય, વિવેકી કહેવાય. જ્યારે સૌ જઈને શ્રીહરિને પગે લાગતા અને શ્રીહરિના ચરણમાં એક રૂપિયો ભેટ મૂકતા ત્યારે જીવા દવે એવા ડાયા તરત જ પાસે મહારાજની બેસીને એમને હાકરની પરસાદી આપતા. જોયું તમે આમ બધું આયોજન? જે વ્યવહારની રીતને જાણતા હોય તે વ્યવહારને શોભાડે છે. ગ્રંથકાર કહે, વ્યવહારની રીતને જાણતા હોય તે વ્યવહારને શોભાડે. આ પણ એક વિજ્ઞાન છે, બધાને ન આવડે. અને જે ત્યાગી થયા હોય તેને વ્યવહારને શોભાડતા ક્યારેય આવડે નહીં. અચ્યુતમ કેશવમ શ્રીપતિમ શ્રીધરમ, આપણું તો કાપી જ નાખ્યું. ત્યાગી થયા હોય એને વ્યવહાર શોભાડતા આવડે જ નહીં. એટલે ત્યાગી હોય આવું વ્યવહારિક કામ કરવું હોય ત્યારે હરિભગત ડાયા ડાયા હોય એને સાયદી કરવા, એને બોલાવવા, એને પૂછવું તો બફાય નહીં. સમજ્યા? હરિભગતને એ જ વાંધો સાપડી આવી રે. પૂછો છો અમને? પૂછો, પૂછું કહી ગણો છો એમ કે અમારા રૂપિયા તમે બધા નિર્ણય લો છો, પૈસા અમારે દેવાના, અને નિર્ણયમાં અમને કોઈ પૂછતા નથી. આવું થાય? પૂછશું હો બાપા, રાજી રહેજો, દુઃખ ન લગાડતા. હમણે ભટ્ટભાઈ મેં બધાને બોલાવીને પૂછ્યું ને, હા આપણે પોથી કોને ઉપાહે ઉપડાવી, પછી હું ત્રણ વારનું પૂછ્યું, બે ત્રણ વારનું, હા યજ્ઞમાં કોને બેહાડવા, પછી એક હતું એવું બધું પૂછવું. અમને બહુ ન ખબર પડે, ઊંધું જ મારી. અને પાછી પૂછવાની વાત એટલે, શ્રીજી મહારાજ તો બહેનોની સભામાં પૂછાવતા કે બહેનોનો મત લ્યો જોઈ. અને બહેનો પણ આમાં વિચારી શકે છો, હા અમે તમને પૂછતા નથી, તમે બહેનોને પૂછતા નથી, એટલે અમારે તમારે ઝઘડો થાય છે, તમારે બહેનોને ઝઘડો થાય છે. પૂછવાનું રાખો ભલામણ છો, વાંધો જ ન આવે, હળી મળીને કામ કરો. ત્યાગીઓને બહુ ન આવડે, કારણ કે જે પોતે વ્યવહારની લાજ અને શરમને દૂર કરીને બેઠા હોય અને જે વ્યવહારનું ઉચ્છેદન કરતા હોય તેને વ્યવહાર શોભાડવો ઘણો કઠણ છે. કે એને વ્યવહાર શોભાડવો કઠણ છે. જેવો સ્ત્રી અને ધનમાં લોભાયેલા હોય, સાંભળજો, આવડાને તેની પડી ન હોય એટલે વ્યવહાર શોભાડવો એને ભારે પડે. પણ જેવો સ્ત્રી અને ધનમાં લોભાયેલા હોય તેવો જો યોગ્ય વ્યવહાર ન રાખે તો તેની અપકીર્તિ થાય છે. શું થાય? અપકીર્તિ થાય. કોની? સ્ત્રી અને ધનમાં લોભાયેલાની. હવે આની શું અપકીર્તિ થાય? જોડીવાળાની. જે જેટલી લાજ શરમ રાખે છે તેટલી તેની કીર્તિ થાય છે, બોલો. અને તેટલા જ તે મનુષ્ય ગણાય છે તેમ વિવેકી લોકો કહે છે. માટે લાજ શરમ રાખવી. આ બધી જમરાલાની કથા છે. જીવા દવે અને તેમના પરિવારનો ભાવ પૂરો કરી શ્રીહરિ પાછા કાર્યાણી પધાર્યા. એક દિવસ જે આવ્યા કાર્યાણીમાં દશેરા અને શરદ પૂનમનો ઉત્સવ કર્યો. ઘણું રહ્યા જુઓ, આ તો આસો મહિનો. આ ઉત્સવમાં ભુજના હરિભક્તોની સાથે હિરજીભાઈ પ્રથમવાર કાર્યાણી આવ્યા હતા ત્યારે મહારાજે હિરજીભાઈને ઉદ્દેશીને કહ્યું, હિરજીભાઈ, હે હિરજીભાઈ, જ્યાં સુધી સંતો તથા હરિભક્તોને પોતા કરતા અધિક સારા દેખે છે ત્યાં સુધી તેમાં દૈવત રહે છે. ક્યાં સુધી આપણામાં દૈવત રહે? સંતો હરિભક્તોને આપણાથી પણ સારા જ્યાં સુધી માનીએ ત્યાં સુધી આપણામાં દૈવત રહે. જે જે સત્સંગના ગુણો છે તે ભગવાન અને સંતોની કૃપાએ કરીને જ મારામાં રહ્યા છે એમ જે હરિભગત જાણે છે અને મનમાં એમ માને છે કે હું તો સંતો અને હરિભક્તોની ચરણરજ છું, ચરણરજ છું. આવી બુદ્ધિ સમજણ રિયલપણે નિષ્કપટપણે જ્યાં સુધી રહે ત્યાં સુધીમાં તેનું જો શરીર છૂટે તો તેનો નિશ્ચય મોક્ષ થઈ જાય છે, ફેર જ ન પડે. આવી સમજણ રહેવી જોઈએ. આ રીતે શ્રીહરિએ હિરજીભાઈને ઉદ્દેશીને ઘણી બધી કલ્યાણકારી વાતો કાર્યાણીમાં કરી. કારિયાણીમાં સંવત 1877 ની દિવાળીને દિવસે દીપમાળાની મધ્યે મારો મહારાજ બેઠા છે. વાલા ભક્તો, હવે દિવાળીનો દિવસ આવ્યો રે આવ્યો. આજ પણ દિવાળી છે અને આપણે પણ આ જ સ્ટેજ ઉપર આજે દિવાળીનો અલૌકિક લાહો ઉત્સવ માણવાનો છે, દ્રશ્ય માણવાનો છે. અને એ દ્રશ્ય હું કથા પૂરી કરું પછી અહીંયા પ્રગટ થાય, મજા આવશે. આજે હરિકૃષ્ણ મહારાજનો સવારનો ફ્લોટ તમે જોયો તો, ગઈ શિબિરનું સ્ટેજ હતું આખું. ગઈ શિબિરની જે 11 મૂર્તિ ને એ અલૌકિક સ્ટેજ, એની આબે હૂબ ઝાંખી કરાવી દીધી. એકવાર એ ફ્લોટવાળા માટે તાળી. જેણે એમાં મહેનત કરી હોય, જેને એ બુદ્ધિ સૂજી હોય, બધું આબે હૂબ બનાવ્યું હતું. અને હવે આ દિવાળીનો ફ્લોટ છે, આ જે ફ્લોટ બનાવ્યો છે આ દીપાવલી ઉત્સવનો છે, અદ્ભુત છે. એકવાર આશીર્વાદ એને આપી દો. તમારા જેવા બધા સંતો અને હરિભક્તોની જેના ઉપર પ્રસન્નતા થાય એના જીવ શુદ્ધ થઈ જાય બાપા, એને ભગવાન દેખાવા માંડે. આ કાંઈ નાની હોની વાત નથી. તમે જેમ તેમ નથી, અમારું કલ્યાણ કરવામાં તમારો બહુ અગત્યનો ફાળો છે. તમારે કારણે બહુ મોટું અમને કલ્યાણ મળનાર છે, એ છો તમે. કાંઈક અમારી સેવા જોઈને જો આ સભા પ્રસન્ન થઈ ગઈ, બેડો પાર, એટલે તો દાખલો કરીએ છીએ. હે, દિવાળીને દિવસે કારિયાણી માં મહારાજને ફરતે દીપમાળા ગોઠવી છે. તે વખતની મહારાજની એવી શોભા બની હતી, એવી શોભા બની હતી કે તે કરોડો માણસના સમૂહથી પણ કહી શકાય નહીં. કેવી? કરોડો માણસના સમૂહથી ન વર્ણવી શકાય એવી મહારાજની શોભા બની હતી. કલ્પના કીજીએ, એ દીપમાળામાં બેઠેલો મહારાજ કેવો શોભતો છે. ભગવાનના ચિંતવન સિવાયનું શ્રી હરિએ સંતો અને હરિભક્તોને દીપમાળામાં બેઠા બેઠા વાત કરી. તમે એવી કલ્પના કરો, ચારે કોર દીવડા ઝગમગ થાય છે, દીવડા ઝગમગ ઝગમગ થાય, હરિની મૂર્તિ ચળકાય. એની વચ્ચે બેઠેલો મહારાજ સંતો અને હરિભક્તોને એમ કહે છે કે હે વાલા સંતો, હે મારા હરિભક્તો, ભગવાનના ચિંતવન સિવાયનું બીજું જેટલું ચિંતવન માણસ કરે છે તેટલા તે નિત્ય જન્મ ધરે છે. હવે એને રનિંગમાં લેવાનું છે. ભગવાનના ચિંતવન સિવાયનું બીજું જેટલું ચિંતવન માણસ રાત દિવસ કરતો રહ્યો છે, કન્ટિન્યુ કરતો રહ્યો છે, તેટલા તે નિત્ય જન્મ ધરતો રહ્યો છે. કેમ? જે ભગવાનનું ચિંતવન એ મોક્ષ છે, અને ભગવાન સિવાયનું બીજું ચિંતવન એ જન્મ મરણ છે. વાત આમ છે, આની ખબર હોવી જોઈએ. કારણ કે જે માણસ જેવું ચિંતવન કરે છે તે તેવા જ જન્મને પામી રહ્યો છે. આજ દેખાતું નથી પણ આગળ એમ થઈને ઊભું રહે. માટે જે ભગવાનનું ચિંતવન કરી રહ્યો છે એ મોક્ષને પામી રહ્યો છે, અને ભગવાન સિવાય બીજું ચિંતવન કરી રહ્યો છે તે જન્મને પામી રહ્યો છે પણ દેખાતું નથી, આગળ દેખાય. અને જ્યારે જેટલો સમય ભગવાનનું ચિંતવન કરે છે તેટલી વાર તેના જન્મની નિવૃત્તિ થઈ રહી છે. એક એક શબ્દ ઉપર પ્રેમથી ધ્યાન દેજો. તેના જન્મની નિવૃત્તિ થઈ રહી છે. આ વાતનો અનુભવ તો સત્સંગ કરવાથી થાય છે, એમનામ થતો નથી. તો વાલા ભક્તો, આ વાત સમજાય કે બહુ ઝીણી છે? ભગવાન સિવાયનું જે ચિંતન થાથા કરે છે ને, વ્યર્થ ચિંતન, એની આ વાત છે. જોજો તમે, અમુક અમુક આપણા હૃદયમાં બિલકુલ વ્યર્થ સંકલ્પ વિકલ્પ થયા કરે, કામ વગેરેના હાવ નકામા ચાલુ જ રહે, વ્યર્થ ચિંતન. પણ આ વ્યર્થ ચિંતન આપણને ઊંડા ખાડામાં નાખે, થવા ન દેવાય. અને એ વ્યર્થ ચિંતનને ટાળવાનો એક જ ઉપાય છે, સાર્થક ચિંતન શરૂ રાખો. સાર્થક ચિંતન એટલે વ્યર્થ ચિંતનને મારવાની દવા. ભગવાન સ્વામિનારાયણના શબ્દમાં કહું તો, મનને નવરું ન રહેવા દો, ભૂતને વાહડો બતાવો, ચડાવો ઉતારો. નવરું રહે તો એ માણસને ખાવા તૈયાર થાય, મન ભૂત જેવું છે. એને એક સંકલ્પ મટ્યો ને બીજો કરાવો. અખંડ ભગવાનના સંકલ્પો એની પાસે કરાય કરાય જ કરો, દંડીકો લઈને. મનને આદત છે, એ ક્યારેય એક જગ્યાએ બેહતું નથી. એ બધે ભમ્યા જ કરે છે અને હંમેશા પ્રતિક્રિયા આપ્યા જ કરે છે. આ મનના લક્ષણો આવા છે, વિચિત્ર વિચિત્ર. માટે મનને પ્રભુના ચિંતન પરાયણ રાખવું. આ વાત સત્સંગથી અનુભવમાં આવે છે. જેને સમજણ રૂપી સમાધિ થાય છે તે જિંદગી ભર રહે છે. ભાઈ ભાઈ ભાઈ, સમજણ રૂપી સમાધિની વાત કરે છે. ઘણા માણસને સમાધિ થઈ જાય પણ પાછી ઉતરી જાય. શ્રીજી મહારાજ એકવાર વડતાલ હરિભગતની પંક્તિ પીરસતા હતા, એમાં એક પ્રેમી હરિભગતને મહારાજે આમ પીરશો ને એને મહારાજની મૂર્તિ જોઈને ઓહો પ્રેમનો ઘડકો આવી ગયો, સમાધિ થઈ ગઈ. બીજા હરિભગત બધા કે ઓહો આ તો કેવા પ્રેમી, સમાધિ થઈ ગઈ. મહારાજ કે ચિંતા કરો માં, આને અમને જોઈને પ્રેમનો ઉભરો આવે છે ને ઘરે જોઈને પ્રેમનો ઉભરો આવે છે, હમણે ઉતરી જાય પછી બીજી થાય સમાધિ. એટલે આપણા સંપ્રદાયમાં આવી સમાધિની બહુ વેલ્યુ નહીં, પરંતુ સમજણની સમાધિને મહારાજે સર્વોપરી સમાધિ કહી છે. સમજણની સમાધિ, નિશ્ચયની સમાધિ, નિર્વિકલ્પ નિશ્ચય, એ એક સમાધિ છે, એ એક શ્રેષ્ઠ સ્થિતિ છે. સમજણ કેળવો એ બેટર છે સમજણની સમાધિ. પહેલી સમાધિ થાય અને ઉતરે, થાય અને ઉતરે, અને સમજણની સમાધિ અખંડ રહે, જિંદગી ભર રહે. માટે સમજણ દ્રઢ કરવા ઉપર બહુ વજન આપ્યું છે. મેં આપ્યું છે એવું નથી, કાંઈ મહારાજે આપ્યું છે, સંતોએ આપ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, પ્રેમીનું હેર ટાંકાના પાણી જેવું ખૂટી જાય અને સમજણા માણસનું હેત પાતાળિયા કુવા જેવું ખૂટે નહીં કોઈ તે. હો, વાત આમ છે, ગમે તેવો હરિભગત હોય, ગમે તેવો, તો પણ જ્યાં સુધી વિવેક ન હોય ને વિવેક, ત્યાં સુધી તે બાળક કહેવાય. આપણે ભલે ન માનીએ આપણને બાળક, પણ મહારાજ અને સંતો આપણને બાબલો જ માનતા હોય એની એ ખબર ન હોય આપણને કે આ બજારો બાબો છે. જ્યાં સુધી વિવેક નથી અને આપણે પોતામાં માની લીધેલો વિવેક અલગ વસ્તુ છે, અને ભગવાન અને સંતો આપણી પાસેથી જે વિવેકની અપેક્ષા રાખે છે એ વિવેક અલગ વસ્તુ છે. આપણે એ સમજવું જોઈએ કે કયા વિવેકની મહારાજ અને સંતો મારી પાસે અપેક્ષા રાખે છે. મારી પાસે થોક બંધ પડ્યો છે એ, કે બીજો કંઈક વિવેક એ ઝંખે છે, એ સમજવું જોઈએ. ઘણા માણસને મનમાં એમ થાય, મારી પાસે કેટલોય વિવેક છે, એટલે એ વિવેકની કોઈ કિંમત નથી. જે વિવેક હોવો જોઈએ હજી તમારામાં આવ્યો નથી, ખૂટે છે એની વાત છે. ગમે તેવો હરિભગત હોય એનો અર્થ એ થાય કે બહુ ડાયો, બહુ મોટો, બહુ જૂનો, બહુ શ્રદ્ધાવાળો, તો પણ જ્યાં સુધી વિવેક ન હોય, કહેતા જેને શ્રીહરિ વિવેક કહે છે એવો વિવેક ન હોય ત્યાં સુધી તે બાળક કહેવાય. વિષયને દેખીને ઇન્દ્રિયો જ્યારે ન ખેંચાય અને પંચ વિષયના જેટલા સુખ છે તે બધા ભગવાનની મૂર્તિમાં દ્રઢપણે જ્યારે દેખાય ત્યારે તે પાક્કો હરિભગત થયો ગણાય. આ પાકા હરિભગતનું લક્ષણ કર્યું. પાકો હરિભગત કોને થયો કહેવાય? ફરી વાર વાંચું. વિષયને દેખીને ઇન્દ્રિયો જ્યારે ખેંચાય નહીં અને પંચ વિષયના જેટલા સુખ છે નાના મોટા જે ગણાતા હોય તે બધા ભગવાનની એક મૂર્તિમાં દઢપણે જ્યારે દેખાય, અનુભવાય, મનાય, ત્યારે તે પાકો હરિભગત થયો ગણાય છે. શું અદ્ભુત વાત છે. હવે આ બે ચોપાઈ આપણે ગાવી છે, એક વિવેકની અને એક પાકા ભગત થયાની. વિવેકન તિહાલગ બાલક હાતે હરિજન ચાય તૈસે રહાય.
વિવેકન તિહાલગ બાલક હાતે હરિજન ચાય તૈસે રહાય.
વિષય કુ દેખી ઇન્દ્રિયુ જેતી જબ હી ન ખેંચાવે જો તેતી.
વિષય કુ દેખી ઇન્દ્રિયુ જેતી જબ હી ન ખેંચાવે જો તેતી.
પંચ વિષય કે સુખ રહે જીતના.
પંચ વિષય કે સુખ રહે જીતના.
ભગવાન કી મૂર્તિ મેં તિતના.
ભગવાન કી મૂર્તિ મેં તિતના.
દેખત રહા એ દ્રઢ કર જબ હું.
દેખત રહા એ દ્રઢ કર જબ હું.
દેખત રહા એ દ્રઢ કર જબ હું.
તબ હું
હરિજન કી ભય તબ હું.
હરિજન કે ભય તબ હું.
હરિજન કી ભય તબ હો.
વિવેક નિહાલક બાલક આવે હરિજન ચાય તૈસે રહાય.
વિવેક નિહાલક બાલક હાય હરિજન ચાય તૈસે રહાય.
બરાબર વાલા ભક્તો, પ્રભુજી કારિયાણીમાં બેઠા છે, દીપમાળાને મધ્ય ધ્યાન ધરો. તમને જેટલી શોભાની કલ્પના મનથી કરતા આવડે એવી કરો. કેમ જે સ્વામીએ કીધું, હજારો માણસ ભેગા થાય તો પણ એનું વર્ણન ન કરી શકે એવી તેદી શોભા બની હતી. હજારો માણસ ભેગા થાય, મહારાજ બેઠા છે અને એ જ સમયે દીવ બંદરના પ્રેમી ભક્ત પ્રેમબાઈ આવ્યા, દીવ બંદરથી આવ્યા, મહારાજ માટે પોશાક લઈને આવ્યા. શ્રી હરિએ સામે જઈ તેમની પૂજા ભાવના સ્વીકારી દીપમાળામાં બેઠેલો મારો વાલા ઊભો થયો. પાટી ઉપર બેઠા છે, મંચ ઉપર બેઠા છે, ચારેક દીપમાળા છે. પ્રભુ ત્યાંથી ઉઠી અને હામે હાલ્યા એ બેન તરફો અને એમની પૂજા સ્વીકારી. પછી શ્રી હરિ પાછા સિંહાસન પર વિરાજમાન થયા અને બહુ સરસ બોલ્યા. વચનામૃતમાં જે વાત છે એ તો છે જ, પણ જે વચનામૃતમાં નથી લખાણી બાકી રહી ગઈ છે એ વાતને આધારાનંદ સ્વામી પૂર્તિ કરે છે. મહારાજ બોલ્યા કે આજ અમે અમારી તે રીતની પ્રકૃતિનો ત્યાગ કર્યો છે. શુદ્ધ પ્રેમનું પૂર આવ્યા સિવાય કોઈથી પ્રકૃતિનો ત્યાગ થતો નથી. અમારી એ પ્રકૃતિનો અમે ત્યાગ કર્યો છે. કઈ પ્રકૃતિ? ત્યાગની પ્રકૃતિ, ત્યાગ પ્રધાન પ્રકૃતિ, વૈરાગ્યની પ્રકૃતિ. કોઈ આવી રીતે અમારે માટે વસ્ત્ર અલંકાર લાવે અને અમે ઊભા થઈને સામે લેવા જઈએ એ અમારે ત્યાગની પ્રકૃતિ પ્રધાનવાળાને મુશ્કેલીવાળું ફાવે નહીં. પણ જ્યારે પ્રેમનું પૂર આવ્યું પ્રેમબાઈના હૈયાનું તાર અમે તણાના અને સામે હાલ્યા. ભાઈ ભાઈ પ્રેમનું શુદ્ધ પૂર આવ્યા સિવાય કોઈથી પ્રકૃતિનો ત્યાગ થતો નથી. કોઈની પ્રકૃતિ બદલવી હોય તો આપણા હૈયામાં શુદ્ધ પ્રેમનું પૂર પ્રગટવું જોઈએ. સામા માણાની પ્રકૃતિ બદલાઈ જાય એ સિવાયના ઉપાય ખોટા. કોઈને તમારે સુધારવો છે તો તમારા હૈયામાં પ્રેમનું પૂર આવવું જોઈએ એને પ્રત્યે, તો એ સુધરી જાય એમ કે છે. દ્વેષથી કોઈ ન સુધરે. પછી એની કળા હોય એ પ્રેમનો ઉપયોગ કોને માટે કેમ કરાય એ શામદામ દંડ ભેદ આ બધી કળા છે. પણ એના મૂળમાં શુદ્ધ પ્રેમ જોઈએ. શુદ્ધ પ્રેમ માણસનું પરિવર્તન પ્રેમથી જ થાય છે, પ્રેમથી જ થાય છે. પ્રેમનો અર્થ વેવલાઈ નથી થતી અહીંયા. પ્રેમનો અર્થ આખો દિવસ એને બટરિંગ કરવાનો નથી. પ્રેમથી બે અડબોતે મેલાય. શુદ્ધ પ્રેમ જેમાં કોઈ સ્વાર્થ ન હોય એવી ભાવના. મહારાજ કે એમાં જ એ તાકાત છે પ્રકૃતિ બદલાવી નાખે. પ્રેમભાઈના શુદ્ધ પ્રેમે અમારી ત્યાગ પ્રધાન પ્રકૃતિ બદલી. મહારાજ કે અથવા તો સ્વાર્થના હેતે કરીને પ્રકૃતિનો ત્યાગ કરાય છે પણ એ શુદ્ધ પ્રેમ નહીં ભાઈ. સ્વાર્થથી પણ પ્રકૃતિ બદલે છે પણ ઈસમાં એસા દમ નહીં. શુદ્ધ પ્રેમ સે જો બદલતા હૈ સ્વભાવ બહુ સહી બાત હૈ. મહારાજે ત્રીજો ઓપ્શન આપ્યું, અથવા પ્રતાપી એવા કોઈ રાજા કે ગુરુના ડરને લઈને ભયને લીધે ગમે તેવી પ્રકૃતિ હોય તો પણ તેનો ત્યાગ કરાય છે. શુદ્ધ પ્રેમ અથવા સ્વાર્થ અથવા ડર. માણસને સુધારવાના ઉપાય કેટલા આવ્યા બોલો ને બાપા? ત્રણ. એક શુદ્ધ પ્રેમ, અથવા તો કાંઈક સ્વાર્થ, અથવા તો ડર. તમે ખબર છે આને શું કહેવાય? શામ દામ દંડ ભેદ કહેવાય. આ એ જ વાત છે. ગુરુના ભયને લઈને રાજાના ભયને લીધે ગમે તેવી પ્રકૃતિ હોય તો પણ તેનો ત્યાગ કરાય છે. આમ ગમે તેવી પ્રકૃતિ હોય પણ તે પ્રકૃતિ ટાળવાના એક હેત, બીજો સ્વાર્થ અને ત્રીજો ભય, આ ત્રણ ઉપાય છે. મહારાજ કે તમે તમારા સંતાનોને અને અમે અમારા સંતોને એકલા પ્રેમથી સુધારવા જાશું તો નહીં મેળાવે. થોડોક એને સ્વાર્થ બતાડો કે તું સુધરી જઈશ તો તને ધામ મળશે, તું સુધરી જઈશ તો તને આમ મળશે. અને ભેદ કહો જે કહો પણ એમાં સ્વાર્થ છુપાયેલો છે એ બતાવો. ફાયદો બતાવો, લાલચ બતાવો. કેમ જે એને શુદ્ધ હેત તો છે નહીં તો એને કાંઈક લાભ દેખાશે તો એ માણસ સીધો ચાલશે. અને કહે છે કે તમારા શુદ્ધ પ્રેમથી ન સુધરે તમે એને કાંઈક લોભ દેખાડીને સુધારવા જાઓ તોય ન સુધરે. પછી દંડ ભય, એને ભય બતાવો કે ભાઈ આ દિશા થાય જો નહીં હરખો હાલતો તો એને લઈને પ્રકૃતિ સુધરે છે એવું સ્વામિનારાયણ ભગવાનનું માનવું છે. અમુક અમુક લોકો આ વાત નથી સ્વીકારતા પણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપમાં આ વાતને માને છે. જે વાલપના વેણમાં કેવા શબ્દ એમ કહ્યું, લૂપ, લૂપ પ્રોજેક્ટ, એ વાત સાચી છે. વાંચો છો વાલપના વેણ? વાંચ્યું. એક ભાઈની હમણે ફરિયાદ આવી કે મારો છોકરો આમ ને તેમ ને ફલાણું ઢીકડું. મેં કે તમને ઉછેર કરતા આવડ્યું નથી, છોકરાને ઘડતા તમને આવડતું નથી, છોકરાનો કાંઈ વાંક નથી, વાંક માત્ર તમારો છે. તમને સંતાનને સંસ્કારી બનાવતા એનું ઘડતર કરતા ફાવતું નથી. છોકરાનો વાંક શું કામ કાઢો? મેં કહ્યું આજ તમારો છોકરો જો ફલાણા હરિભગતને ઘરે જન્મો હોત તો એટલો બધો ડાયો ને વિવેકી ને વિનયી હોત કે ન પૂછો વાત, પણ આની કાંઈ કઠણાઈ તમારે ઘરે જઈને. મારી હામો નામું જોઈ રહ્યા મને કે એને મારવો જોઈએ, એને મારીએ. મેં કે તમને મારવા જોઈએ એને નહીં. એક રૂમમાં પૂરીને તમે છોકરાની કઠણાઈ કરી નાખી છે. છોકરો જેટલો બગડ્યો છે એનું બધું પાપ તમારે માથે છે. મેં કીધું, મેં કીધું તમે વાલેપના વેણ વાંચ્યું? તક મેં વાંચ્યું નથી. મેં કીધું કહો જો હવે તમને મારવા જોઈએ કે નહીં. આ એક નમૂનો મારી પાસે આવ્યો તો એની વાત કરી છે, આમાં ઘણા નમૂના છે એ મારી પાસે આવ્યા નથી. હું તો ખાલી સેમ્પલની વાત કરું છું, બાકી કોથળા ભર્યા છે આવા માલના. શું કીધું? ભગવાન અને સંતો કેટલી મહેનત કરીને આપણા માટે કેટલું લખે, તૈયાર કરે, શોધે, છાપે, ધન ખર્ચવા વાળા ધન ખર્ચે, આપણે જોવાનું જ નહીં કે હું છાપ્યું, હું લખ્યું. બસ હાથ તેરી કી આ સાગર, વચનામૃત કે કોઈ પુસ્તક થોડી મહેનતે તૈયાર થાય છે? તમે લખી જુઓ તો એવું પુસ્તક કેમ લખાય? એટલે પુસ્તક તો તમે લખી શકતા નથી, તમારું નથી લખી શકતા, સંસારનું, છોકરાનું. કોક સંત લખે છે એ પણ, કે જેનો વિષય નથી સંસાર. હમણે મહારાજે કીધું ને કે ત્યાગીને કાંઈ વ્યવહાર શોભાડતા આવડે નહીં, પણ આખા દુનિયાના જગતના જે કાંઈ નિયમો છે, સુખના માર્ગ છે, એ સંશોધનો એ આવા મોટા મોટા પુરુષો જ આપ્યા છે. અને સામાન્ય માણસને એની કોઈ કિંમત નથી, એની કાંઈ એને ભાન નથી, એનું કાંઈ એને જ્ઞાન નથી. બજારો ઢોરની જેવું જીવે છે, ઢોરની જેવું. ભગવાને બે પગ આપ્યા છે પણ માળો ચાર પગવાળા જેવું જ જીવે છે, અડતો નથી. બોલો, તમે તમારા છોકરાને સંસ્કાર આપવામાં ભૂલ કરી છે, એનો વાંક છોકરાનો જ તમારો. તમે તમારા છોકરાનું ઘડતર કરી શક્યા નથી, એને સંસ્કારી બનાવી શક્યા નથી, એનો વાંક તમારી માથે કે તમારા છોકરા માથે? તમને મારવા જોઈએ કે એને? એને પાપ કે તમને? બસ આનો વિચાર કરજો. કેટલું કહેવું તમને યાર, સંતો તમને મદદ કરે છે, એ મદદને પણ તમે સ્વીકારતા નથી. તમે કંઈક તમારી ધૂનમાં છો, આગળ પોકે પોકે રોશો. મને યાદ રાખજો, રોઈ રોઈને પથારીમાં પડ્યા પડ્યા મરશો. કેમ છે? તમે સાંભળ્યું જ નથી સાધુનું. સંત કે એમ જ કરવું, એ વાત ઉપર તો તમે ધ્યાન જ નથી દીધું. હાય, ભગવાને જ્યારે તમારે ત્યાં સંતાન મોકલ્યું ત્યારે બિલકુલ કોરી પાટી હતી એ. હાવ તમે એને જેવું ઘડો એવું એ થાય. તમારું લોહી હતું, તમારું સંતાન હતું, હાવ કોરી પાટી હતી. જે અક્ષરો પાડો એ પડે. તમે ધ્યાન રાખ્યું? તમે એમાં કાંઈ લખ્યું? કોક બધા લખી ગયા જે ફાવે. અને જેણે જેણે ધ્યાન રાખ્યું છે એના સંતાનો બેઠા છે અહીંયા. અમારું હૈયું ઠરે એવા એના દીકરાઓ છે, અમારું હૈયું ઠરે એવા. ધન્ય છે એ મા બાપને કે એણે એના સંતાનને ઘડ્યા. યાર અલ્લે, તમારી ઉપાધિ અમારે કરવાની સાધુને, અને ઉપાધિ કરીએ છીએ એનું અમને કોઈ ફળ પાછું નથી. બોલો, કેટલી હદે અજ્ઞાન આટો લઈ ગયેલું હોય છે. મારું બેટું ચીકણું, ભૂંડા ભૂંડી, લાલ અજ્ઞાનની ધોળું વસ્ત્ર હોય, એને એન્જિનમાં બળી ગયેલું જે મોબિલ હોય એમાં બોળીને બહાર કાઢીએ, અને પછી એને હતું એવું ઉજળું કરવું હોય તો કેમ થાય? બળી ગયેલું ઓઇલ હોય એમાં એ સફેદ વસ્ત્ર બોળીને બહાર કાઢ્યું, એક જ વાર બોલ્યું, અને પછી એને હતું એવું સફેદ કરવામાં કેમ થાય? બસ એમાં બેસી ગયેલું બળી ગયેલું મોબિલ જેમ જાતું નથી, એમ જીવમાંથી અજ્ઞાન જાતું નથી. આખું કપડું ફાડી નાખો તોય મારા બેટું હતું એવું ધોળું થાય નહીં, એમ જીવને આખો તોડી નાખો ને તોય અજ્ઞાન છૂટું પડે નહીં, એટલું ચીકણું છે બોલો અજ્ઞાન. અરે ભાઈ, કથા વાર્તા આપણે ઓછા કલાક કરી કે ઓછા કલાક સાંભળી એવું નથી, આવીને આવી તળિયા ઝાટક કથા આપણે કાંઈક વાર સાંભળી ગયા, પણ અજ્ઞાન જાય છે બોલો તો. અજ્ઞાન દોરો દેશ, કેટલું ચીકણું, કેટલી ભૂંડી લાલે છે. મહારાજ કે છે કે સુધારવાના ત્રણ ઉપાય, એક શુદ્ધ હેત, યા તો સ્વાર્થ અને કાં તો ભય. ભગવાન સ્વામિનારાયણની આ વાત છે. આજકાલ કેટલાક એવા માણસો થોડાક એવું વિચારતા થયા છે કે ભય તો બિલકુલ હોવો જ ન જોઈએ, પણ ત્યાં અમે કાંઈ પરિણામ ભેળ્યું નથી, કદાચ કોઈક જગ્યાએ હશે. પણ શ્રીજી મહારાજ એમ કે છે કે જીવ ડર વિના સીધો ચાલે નહીં, ડર હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ, કઈ પ્રકારનો હોવો જોઈએ એ વિષય અલગ છે, પણ જેને માથે કોઈ પ્રકારનો ડર રહેતો નથી એ માણસ વંઠી જાય છે, એ વાત હાવ હાચી માનજો. એ બગડી જ જાય છે. જેને કોઈ પ્રકારનો ભય જ નથી રહેતો ને એ રાવણ અને કંસ થાય છે. ભય જોઈએ, મારે જોઈએ ને તમારે જોઈએ કે જો આમ તેમ થશું ને તો આવું આવશે પરિણામને હેરાન થાવ, ડર જોઈએ. શ્રીજી મહારાજ ડરને માને છે. ડર વિના આપણે જીવ સીધા ના ચાલીએ ભાઈ. જે જે માણસને કંઈક એવી સામર્થ્ય મળી, એવી શક્તિ મળી, અમર રહેવાના વરદાન મળ્યા, જેને ડર જતો રહ્યો બિલકુલ, એ બધા માળા રાક્ષસ થઈ ગયા. એવા વંઠ્યા, એવા બગડ્યા, એવા ક્રૂર થયા કે એની કાંઈ સીમા નહીં બોલો. કોણે કીધું કે આપણા માથે ડર હોવો જ ન જોઈએ? કોણે કીધું એવું? આપણને બીક હોવી જોઈએ, બીક રહેવી જોઈએ ભગવાનની, ગુરુની, સંતની, મા બાપની. અરે પતિને પત્નીની બીક રહેવી જોઈએ કે આખો પાછો થાય તો મારી પત્નીને જવાબ દેવો ભારે પડશે, અને પત્નીને પોતાના પતિની બીક હોવી જોઈએ કે હું ગમે ત્યાં તાળીઓ દેતી ફરીશ તો મારા પતિની નારાજગી થશે. ગોપીઓને પણ બીક હતી કે આપણે જો મનધાર્યું કરશું તો કૃષ્ણ આપણી સાથે હેત નહીં રાખે, એને બીક હતી. બીક વગરનું કાંઈ છે જ નહીં. ડરથી માણસ સીધો ચાલે છે. ગોપીઓને જો એ ડર ન હોત તો ગોપીઓ પણ ભગવાનને આડે પડી હોત. એ રથના ઘોડાની લગામ મૂકીને આઘી ઊભી રહી, એની પાછળ શુદ્ધ કાર્યાણીના 11મા વચનામૃતમાં મહારાજે ભય બતાવ્યો છે. ભય કે ગોપીઓ એમ બિનિયો છે. શું શબ્દ વાપર્યો? બિનિયો, એટલે કે એને ડર લાગ્યો એટલે આઘી રહી. ભલા માણસો, જે પોતાના સંતાનને બિલકુલ ડર જ નથી હોતો, હાવ સ્વચ્છંદી થઈ જાય માળા, એ સુધરે હે ના? પ્રેમ આપવો એની ના નથી, પણ તમારું છોકરું જરાય ડરે જ નહીં એવું તમ કરી મૂકો, આ વાંક તમારો. એને ભય હોવો જોઈએ તો એ ક્યારેય ઊંધે માર્ગે નહીં જાય, ક્યારેય તમારી આજ્ઞા નહીં લોપે. તમારું બિલકુલ તમારું સંતાન ગાંઠતું જ નથી, તમને માનતું જ નથી, તમે કયો એમ કરતું જ નથી, એનો અર્થ એ કે એને તમારો જરાય ડર નથી. બોલો, ભગવાને તો ગોપીઓની હામું જોયું ત્યાં એને બીક લાગી, અને તમે તો તમારા છોકરાને લાલચોળ થઈને કેટલું કયો છો તોય એને ડર નથી લાગતો. હા, તેરી કે ક્યાં ભૂલ છે જો જોઈ, ભૂલ ક્યાં છે? તમે રોવો છો તોય તમારો છોકરો નથી માનતો, રડો છો તોય નથી માનતો, બબડો છો તોય નથી માનતો, ગાંઠતો જ નથી તમને. તમારી ક્યાં ભૂલ થઈ?
એ તો હાવ કોરી પાટી હતી તમારે ઘરે જન્મો ત્યારે, એને કોણે બગાડ્યો, એની જવાબદારી કોની હતી, એને સંસ્કારી રાખવાનો, એનું સુંદર ઘડતર કરવાની જવાબદારી કોની હતી, કોણે જવાબદારી નિભાવવામાં ભૂલ કરી, વિચારો તો. પાપ કોને માથે? આ સાવ સારું કુમળા ફૂલ જેવું સંતાન બગડી ગયું એનું પાપ કોના માથે? તમે જવાબદારી નિભાવી નથી, તમારે માથે પાપ છે. પછી કોઈક જગ્યાએ અપવાદ હોય, કોઈક જગ્યાએ હોઈ શકે કે મા બાપે પહેલેથી જ ખૂબ કાળજી રાખી હોય, પણ ઓલો જીવ જ એવો નકામો આસુરી આવી ગયો હોય, તો પછી એમાં મા બાપ ફેલ થઈ જાય, ન ચાલે. પણ હજારે એક ટકો, હજારે એક ટકો, હા, બાકી 999 મા બાપનો જ વાંક. હું તો એને જ મારવાની વાત કરું. પ્રાયચિત બધું મા બાપને જ કરાવવું જોઈએ. જેનો છોકરો બગડ્યો હોય ને એના મા બાપને અંગૂઠા પકડાવો અડધો કલાક, છોકરાને કાંઈ નહીં કહેવાનું. એનો શું વાંક બિચારો, એ તો બાળક છે, એ તો બાળક છે, બાળકને શું કહેવાનું. એ તો કપૂરી પાન છે. શું છે? કપૂરી પાન. તમે સહેજ સાચવવામાં ચૂક્યા તો ડાકો પડે તરત, કપૂરી પાનને તરત ડાકો પડે. એને બહુ જાળવીને ભીના કપડામાં વ્યવસ્થિત રાખવું પડે, દીમાં 3 વાર ફેરવવા પડે, ત્યારે એ હરખા રહે, બગડી જાય તરત. એમ આ યુગમાં આ છોકરાઓને એટલા બધા સાચવવા પડે છે. ક્યાં સુધી? 22 વર્ષનો થાય ત્યાં સુધી. પછી વાંધો નથી, પહેલેથી ધ્યાન રાખવું પડે જન્મે ત્યાંથી. એને કોઈ ખોટી આદત ન પડવા દેવી, એને ખોટા લાડ ન લડાવવા, એનો સ્વભાવ ન બગડે એ પહેલે જ ધ્યાન રાખવું પડે. અમારા ગૌશાળા છે ને, એમાં અમે ધ્યાન ન રાખીને તો ગાયોને કૂટેવ પડી જાય, બોલો, પશુને કૂટેવ પડી જાય. દાદાના દરબારમાં એક ઘોડું હતું ને, એને પાટું મારવાની કૂટેવ પડી ગઈ હતી, ગમે ને પડી ગયેલી. મહારાજ કે આને આ કૂટેવ છોડાવી છે. પછી આવવા જવાનો હરિભગતનો રસ્તો હતો ને, ત્યાં ઘોડું બાંધ્યું અને એક મોટો વાહડો રાખ્યો. અને શ્રીજી મહારાજે એમ કીધું કે જે આવે કે જાય એ બધાએ આ ઘોડાને આ વાહડાનો એક ગોદો મારીને જાય અને ગોદો મારીને આવે, અને જે આ વચન ન પાળે વચન દ્રોહી ને ગુરુ દ્રોહી. પછી શું કરે બધા? જે હરિભગત આવે એક ઠોહો મારે, એટલે ઓલું પાટું મારે, જાય એ ઠોહો મારે, ઓલું પાટું મારે. સવારથી સાંજ સુધી પાટા મારી મારી એવું લાબરા જેવું ઘોડું થઈ ગયું. પછી સાંજે ગમે એ ઠોહા મારે એમનો મૂભું રહે. મહારાજ કે આની કૂટેવ મુકાવી છે, કૂટેવ મુકાવી છે. પછી હા ઢીલું થઈ ગયું, પાટા મારતું જ બંધ થઈ ગયું. કેમ? જે પાટા માર્યાનું એને કોઈ ફળ જ દેખાણું નહીં. તમારા છોકરા તોફાન કરે એનું કોઈ ફળ ન દેખાય ને તો તોફાન કરતા બંધ થઈ જાય બિચારા. પણ એવું કરવા માંડે એટલે તમે તરત મોબાઈલ આપો, એટલે એને ખબર પડી જાય મારે બેટો આનો ઉપાય આ છે, આ લોકોને સીધા કરવાનો. તમને તમારા નાના નાના છોકરા કળી જાય છે કે આ લોકોને આટલી જ અક્કલ છે એમ, બોલો, એને ખબર પડી જાય છે કે આને બેન્ડ વાળવાની કળા આ છે, એટલે તમે તરત લટ્ટુ થઈ જાઓ. શું તમને કથા કરવી, અમને શરમ થાય છે આવી બધી વાતો કરતા. અમારે તો તમને મહારાજની મૂર્તિ સાથે તન્મય કરવા જોઈએ, એને બદલે કઈ કથા કરવી પડે છે અમારે. દયાલુ સ્વામીને બિચારાને કેવા કેવા પ્રેઝન્ટેશન લાવવા પડે છે ને કેવી કેવી ક્લિપો દેખાડવી પડે છે. બોલો ઘનશ્યામ વિઠાણી તો ઠીક છે, તમારો માયલો છે એટલે જે કૂટ્યા કરે. વાત આમ છે. એટલે આ ગર્ભ સંસ્કારનું પુસ્તક અમારે લખવું પડ્યું, બોલો, અમારે એને કાંઈ લેવા દેવા ખરો? અને પાછા તમે વાંચતા નથી. અમે તો સાધુ છીએ, સ્વાસ્થ્ય સુધાર લખ્યું. અમે કાંઈ બધા વૈદ્યનો ધંધો કરીએ છીએ, પણ એમ થયું કે આની જરૂર છે એટલે લખ્યું. હવે એને અડો નહીં પાછા. તમે શું કરો છો એટલે આખો દી બધા ગ્રસ્ત આશ્રમમાં શું મૂંડાવો છો એ તો મને કહો. ક્યાં મરવું જ તમારે એ કહો. કઈ રીતનું જીવો છો, ક્યાં જવું છે, શું તમારો એન્ડ શું એન્ડ, કાંઈ વિચાર્યું છે, કાંઈ ચોખ્ખું કર્યું છે? ચોખ્ખી સમજણ વિના ક્યારેય સુખ થાય નહીં. જેટલા ગોબરી સમજણ વાળા છે એ બધા દુઃખી થાય છે ને થવાના. ચેતો ચેતો. માણસને સુધારવાના કેટલા ઉપાય? શુદ્ધ પ્રેમ, સ્વાર્થ અને દંડ ભય. પછી શ્રી હરિએ તે તમામ વસ્ત્રાભૂષણો દીનાનાથ ભટ્ટને તેમનો શાંતપણાનો ગુણ જોઈને આપી દીધા. કેમ જે શ્રી હરિને શાંતપણાનો ગુણ બહુ જ ગમતો. આ પ્રસંગે ગ્રંથકારે એવું નોંધ્યું કે ખાનદાની રાખવાની તથા વિપરીત સંજોગોને પચાવવાની ક્ષમતા શાંત ગુણમાં રહી છે. જોયું, ખાનદાની રાખવાની અને વિપરીત સંજોગોને પચાવી જવાની ક્ષમતા, એબિલિટી શાંત ગુણમાં રહી છે. જેનામાં શાંતપણારૂપ એક ગુણ હોય તો તેના બીજા બધા ગુણોની કીર્તિ વધારે છે. દીપમાળા મધ્ય મહારાજ બેઠા છે અને બેઠા બેઠા મહારાજે આવી બધી વાતો કરી. સંધ્યા સમય થયો ત્યારે નિષ્કોળાનંદ સ્વામીએ તૈયાર કરાવેલી દીપમાળાના દીવાઓ પ્રગટાવ્યા. પછી શ્રી હરિએ સંતોને દીપોત્સવના પદ ગાવાની આજ્ઞા કરી. તેથી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી વગેરે સંતો ઝાંઝ મૃદંગ બજાવીને હરખથી દિવાળીના પદો ગાવા લાગ્યા. ત્યારે સર્વત્ર પ્રેમ સાગર ઉભરાયો. આ વાતને યાદ રાખજો, છેલ્લે સંતો ગાશે. સંતોએ પદ ગાયા, પછી સૌ સંતો શ્રીહરિને પ્રસન્ન કરવા શ્રીહરિની ફરતા રાસ રમીને હવે ગરબી ગાવા લાગ્યા. કાર્યાણીમાં દીપોત્સવ થઈ રહ્યો છે અને કુંડળમાં પણ આજે દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. વાલા ભક્તો, એક આશ્ચર્ય થયું હતું કાર્યાણીમાં. જ્યારે સંતો ગરબી બોલીને રાસ રમવા લાગ્યા એ જોઈને ઘણા પ્રેમી હરિભક્તોને શ્રીહરિનું ચિંતવન કરતા કરતા સમાધિ થઈ ગઈ દિવાળીના દિવસે. આ વાત છે, કેટલો ભગવાનના સંતોના રાસમાં ભાવ થયો છે. ભગવાન દીપમાળામાં બેઠા છે, દીવડા ઝગમગ થાય છે જ્યારે કોઈ સંતો રાસ લે છે. એવું અદ્ભુત વાતાવરણ ભગવાને સર્જ્યું પ્રેમીઓને એ ભગવાનનું ધ્યાન ધરતા એ રાસને જોતા જોતા સમાધિ થઈ ગઈ. અદ્ભુત આ વાત છે. સંવત 1877ના અન્નકોટના દિવસે વસ્તા ખાચરે તથા સર્વે સંતો ભક્તોએ મહારાજની પૂજા કરી. હવે 82 વર્ષ આવ્યું. અન્નકોટ દર્શન બાદ મહારાજ જમ્યા, પછી સંતોની પંક્તિ થઈ. શ્રીહરિ સ્નેહથી 82 વર્ષને દિવસે અન્નકોટનો પ્રસાદ બધા સાધુને પીરસે છે. તે સમયે અનેક ધામના મુક્તો એક એક સંતોમાં પ્રવેશી ગયા. લ્યો, મુક્તો આવી ગયા, બધા પ્રવેશ કરી ગયા. તેથી શ્રીહરિ જેટલું પીરસે એટલું સંતો જમી જતા. અને આ વાતને માત્ર એક શ્રીહરિ જ જાણતા હતા. ત્યારે વસ્તા ખાચરે કહ્યું કે મહારાજ, આજ આપે બધા સંતોને તૃપ્તિ કરાવવાની છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, આ સંતો કોઈ ભૂખ્યા નથી, આ તો બધા મહાત્મ્યના ભૂખ્યા છે. તમે સમજો છો એવું નથી, આ કાંઈ લાડવાના જલેબીના બરફીના ભૂખ્યા નથી. જરા સમજણ સુધારો, મહાત્મ્યના ભૂખ્યા છે. આવો જવાબ દઈ દીધો. બોલો, કેવો જવાબ આપી દીધો? માથામાં વાગે એવો. એક એક અન્ન કણમાં હજારોની સંખ્યામાં મુક્તો તૃપ્તિ પામે છે. જ્યારે મહાત્મ્યનું પૂર ચડી આવે છે ત્યારે આ બધા મુક્તો અહીં આવે છે દરબારો. જ્યારે અમે સંતોને ભેટીએ છીએ ત્યારે પણ તે મુક્તો ભાવથી આવતા હોય છે, સંતોમાં રહીને અમને ભેટી લેતા હોય છે. આવીને સંતોની ભેળા અમને ભેટે છે, કેમ જે તેઓ અમારું ઘણું મહાત્મ્ય સમજે છે. એટલે જ જ્યારે આ સંતો હરખભર્યા અમારી પૂજા કરવા આવે છે ત્યારે મુક્તો પણ સંતોની સાથે અમારી પૂજા કરવા આવે છે. અને કોણ જાણે, મને કયો જોઈ, હરિભક્તો જ્યારે અમારી પૂજા કરવા આવે છે ત્યારે તેમની સાથે જેટલા બ્રહ્માંડના દેવતાઓ છે તે પણ આવે છે. હરિભગત જ્યારે પૂજા કરે છે ત્યારે આખા બ્રહ્માંડના દેવતાઓ હરિભગતમાં પ્રવેશીને ભગવાનની પૂજા કરવા, સંતોની પૂજા કરવા આવે છે. અને સાધુ જ્યારે ભગવાનની પૂજા કરે કે જમતા હોય ત્યારે બધા મુક્તો મુક્તો એમાં પ્રવેશ કરે છે, હરિભક્તમાં દેવતાઓ, એવું મહારાજ બોલ્યા. તે હરિભક્તની ભેળા બધા દેવતાઓ પૂજા કરે છે. અમે કોઈ દિવસ આ વાત કહેતા નથી, ક્યારેય નહીં. અમે જાણવા છતાં અમારી જીભને દબાવી રાખીએ છીએ. આવી બધી શ્રી હરિએ ઘણી વાતો કરી. બોલ્યા, વસ્તા ખાચરે થોડું ડાપણ કર્યું ને એમાંથી આ બધું મહારાજે પછી કીધું, નહોતું કહેવાનું એ કહી દીધું કે લે આવું છે. કાર્તિક સુદ બારસે બે ઘડી દિવસ ચડ્યો ત્યારે ગઢપુરથી ઉકાભાઈ અને હરજીભાઈ મૂળાના ગાડા ભરીને કારિયાણી આવ્યા. ભાઈ લ્યો આંબળો, મૂળ આવ્યા, બારેશ આવે એટલે મૂળ આવે. એ બેને ખબર કે હવે સંતોને ચાતુર્માસના નિયમ પૂરા થયા, આપણે ભગવાને ઘણા મૂળ આપ્યા છે. હાલો ગાડા ભરીને જઈ, આજ બારેશ છે, સંતો આપણા મૂળા જમશે. એટલે ઉકાભાઈ ને હરજીભાઈ ગાડા ભરીને કારિયાણી આવ્યા, ગઢડાથી ઠેઠથી મૂળાના ગાડા ભરીને કારિયાણી આવ્યા. અને ઓશરીમાં બધા ઉતાર્યા મૂળા. મહારાજ તેમાંથી એક બે મૂળા જીમ્યા, પછી સંતોને ઘણા ભાવથી બબ્બે મૂળા આપ્યા. તે સમયે કોઈ સંતોએ પ્રસાદીનું મહાત્મ્ય જાણીને પૂછ્યા વિના મૂળા લીધા. હવે આ સાધુએ બાપ્યું, જોજો હવે. તેથી વિવેક સભર મહિમા રાખવાની વાત જણાવતા ગ્રંથકાર એમ લખે છે કે જેને વિવેક હોય ને વિવેક, તેને યોગ્ય અને અયોગ્ય બાબત દેખાઈ આવે છે. વિવેક લાવવો ક્યાંથી? વિવેક વિવેક હોય તો એને ખબર પડે કે આ યોગ્ય કહેવાય, આ યોગ્ય કહેવાય. પણ જ્યાં મહાત્મ્ય ઉભરાય છે ત્યાં વિવેક રહેતો નથી. એ વાતે સાચી, પ્રેમમાં નેમ નહીં. જ્યાં મહિમા પ્રગટ થઈ જાય ત્યારે, આ ભાવાવેશમાં માણસ આવી જાય ત્યારે વિવેક ન રહે એ સમજીએ આપણે, કે અત્યારે એ ભાવુક થઈ ગયા છે અને ભાન નથી રહ્યું, ભૂલી ગયા છે અને ખબર નથી, તો સહન કરી લેવું જોઈએ. ભાવનાનો તો આદર સર્વોપરી છે, એમાં કાંઈ ના જ નહીં. પણ ભાવના જોઈએ, વાયડાઈ નહીં. વાયડાઈમાં ભાવનામાં બહુ ફેર છે, એને જુદું પાડજો. વાયડાઈ કરશો તો નમણામાં કાંઈક મળશે, અને ભાવના હશે તો તમારી ભાવનાનો અયોગ્ય હશે, કાંઈક નિયમ બારું હશે તો પણ આદર થાય અને વખાણ થાય કે ભાઈ એનો ભાવ એવો હતો એટલે એને ખ્યાલ ન રહ્યો. ભાવના જ્યાં ઉભરાઈ જાય, પ્રેમ ઉભરાય, મહાત્મ્ય ઉભરાય છે ત્યાં વિવેક રહેતો નથી. તેમ છતાં જે વિવેક રાખીને મહાત્મ્ય સમજે છે તે બહુ શોભે છે. ભાઈ ભાઈ, વિવેક વિનાનું મહાત્મ્ય શોભતું નથી. જ્યાં સત્ય અસત્ય બાબતનો જેટલો વિવેક વર્તતો હોય ત્યાં તેટલા ભગવાન રહ્યા હોય છે. લો ફરી વાત, બહુ સાંભળવા જેવી વાત છે. સત અસત હિ જો બાત તાકે વિવેક હિ જીતના, જ્યાં રહે વર્તાત ભગવાન રહાય ત્યાં. જ્યાં સત્ય અને અસત્ય બાબતનો જેટલો વિવેક વર્તતો હોય ત્યાં તેટલા ભગવાન રહ્યા હોય છે. જ્યાં ભગવાન રહ્યા હોય ત્યાં સત્ય અસત્યનો વિવેક હોય છે. જ્યાં વિવેક હોય ત્યાં સહુ સુનોરમાં કહેતા હરખી રીતે ચાલે છે. વિવેક હોય ત્યાં બધા હરખા હાલે, અને જેટલા સુનોરમાં ચાલે તેટલો કુનોરનો ત્યાગ રહે છે. સુનોરમાં જેટલા ચાલે એટલો કુનોર છૂટી જાય. અત્યારે આ બધા હરિભક્ત કેટલાય વર્ષથી શિબિરો ભરે છે, કેટલો વિવેક શીખ્યા છે, કથા સાંભળી છે, 12 મહિના પાછા આત્મીય સભા, ગોષ્ઠી, રવિ સભા વગેરે કરીને વિવેક કેળવતા આવ્યા છે. તો આ બધો ઘડાયેલો વર્ગ છે, વિવેકી વર્ગ છે. શિબિર પૂરી થઈ ચોથે, અને પછી સાગર મહોત્સવ શરૂ થાય, અને બીજું આમાં માણા શિબિરાર્થી સિવાયનું ઉમેરાશે એટલે આખો આંતરો પડશે. ઘડાયેલો અને નહીં ઘડાયેલો વર્ગ તમને આંખે દેખા હે, અમને દેખાય જ છે કાયમ, તમને દેખા હે. તમે મને યાદ કરશો કે ગુરુજી કહેતા એ આ જો આવડા આમ છે ભાઈ, માણાને અને પાણાને ઘડીએ ને ત્યારે મૂર્તિ બને, પાણો ઘડીએ ત્યારે મૂર્તિ બને અને માણાને ઘડીએ ત્યારે એ મુક્ત બને. ઘડ્યા વગર ન મૂર્તિ બને ન મુક્ત બને. કે એની મેળે ઘાસ ઉગે, ઝાડવા ઉગે અને બધું જે થાય એને બગીચો ન કહેવાય, એને જંગલ કહેવાય. શું કહેવાય? જંગલ. અને વ્યવસ્થિત ઝાડવા ક્રમમાં રોપે અને એનું કટિંગ કરે એને બગીચો કહેવાય. બગીચો જેવો સુહામણો અને સુખદાયક લાગે એવું જંગલ કોઈ દી સુખદાયક લાગે? એમ ઘડેલો માણસ જેવો સુખદાયક હોય એવો વણ ઘડેલો સુખદાયક ન હોય. અને એ કુદરતી ઉગી નીકળેલાને જ જો વ્યવસ્થિત કટિંગ કરીને એને વ્યવસ્થિત જો કરવામાં આવે તો એ બાગ બની જાય, સુખદાયી બની જાય, નિર્ભય બની જાય. અને જો એમનામ રાખો, એને સંસ્કાર ન આપો તો એ જંગલ જ રહે. એમ માણસને પણ તમે કાળજી રાખીને વ્યવસ્થિત ન ઘડો તો એ જંગલ જેવો જ રહે, ભયાવહ. સત્યને અસત્યને જેમ છે તેમ યથાર્થ દેખાડવા માટે સત્પુરુષ મુખ્ય કહેવાય છે. સત્પુરુષ એમાં આગળ પડતા છે. એવા સત્પુરુષથી ભગવાનને જુદાઈ હોતી નથી, કહેતા ભગવાન એવા સત્પુરુષ રૂપે અનેક જીવનું ભલું કરતા હોય છે. સત્પુરુષના વચનમાં સાક્ષાત ભગવાન રહે છે, અર્થાત ભગવાન જ બોલે છે, સત્પુરુષ નહીં. ભૂલ ન કરવી, સત્પુરુષમાં ભગવાન સાક્ષાત એના વચને રહ્યા છે. ભગવાનનું ધામ રહે છે અને જેટલું કાંઈ સુખ છે તે સર્વે પણ તેના વચનમાં જ રહે છે. સત્પુરુષના વચનમાં સાક્ષાત ભગવાન રહે છે, ભગવાનનું ધામ રહે છે અને જેટલું કાંઈ સુખ કહેવાય છે તે સર્વે પણ સંત પુરુષના વચનમાં જ રહ્યું છે, વચનમાં જ. આવી બધી વાતો થઈ પછી શ્રીહરિ કારિયાણીવાળાને 1.5 મહિના સુખ આપીને ત્યાંથી નીકળ્યા અને બોટાદ પધાર્યા. ત્યાંના ગામધણી દાહા ખાચર નગર શેઠ ભગવત દોશી વગેરે હરિભક્તોને ઘરે મહારાજે તે દિવસે પધરામણી કરી. માત્રા ધાદલની વાડીમાં ઉતારો કર્યો હતો. ત્યાં સંધ્યા આરતી બાદ સભા થઈ બોટાદમાં. તેમાં શ્રીહરિ વિવેકની વિશેષતા જણાવતા કહે છે, આજ વિવેકનું પ્રકરણ ચડ્યું છે ભાઈ. અંતર્યામી જેવા છે તેવા એક વિવેક છે. જોજો, જેવા અંતર્યામી ભગવાન છે એવું આ જગતમાં જો કોઈ બીજું હોય તો એ છે વિવેક. વિવેકને અને અંતર્યામી પરમાત્માને એકબીજાને ઉપમાવી શકાય, ઉપમા દઈ શકાય. કે ભગવાન કેવા? તો કે વિવેક જેવા. વિવેક કેવો હોય? તો કે ભગવાન જેવો હોય. આટલી વિવેકની મહત્તા છે. એટલે તો વિવેકને 10મો નિધિ કહ્યો છે. જેટલો જે માણસમાં વિવેક ઓછો છે એટલા એ અથડાય છે, બીજાને ખૂંચે છે, નડ્યા કરે છે અને દુઃખી રહે છે. અંતર્યામી જેવા છે તેવો તો એક વિવેક છે. અર્થાત અંતર્યામીપણાની જેમ વિવેકને કારણે જે જેવું હોય તે તેવું જણાઈ આવે છે. તેથી જે રીતે ઈશ્વર રહ્યા છે તે રીતે જ એક વિવેક પણ કહેવાય છે. આ રીતે વિવેક વિશે ઘણીક વાતો કરી પછી મહારાજ બોટાદમાં પહોંચ્યા વાડીએ. બીજે દિવસે અદા શેઠની રસોઈ જમ્યા અને પછી મહારાજે બોટાદવાસી ભક્તોની રજા લીધી અને ભગવાન લોયા પધાર્યા. લોયામાં સુરા ખાતાના દરબારમાં ઉતારો કર્યો. પછી એક દિવસ સભામાં શ્રીહરિએ વાસુદેવાનંદ વરણીની પ્રશંસા કરતા એવું કહ્યું કે આ વાસુદેવાનંદજી તો બહુ મહાન છે, તેવો ભગવાનનો અને સંતોનો જેવો મહિમા સમજવો જોઈએ તેવો સમજે છે, અને હા તેવો હરિભક્તોનો પણ સમજે છે. સામર્થ્ય પ્રાપ્ત થવા છતાં સાધુતા રાખવી એ બહુ મોટી વાત છે, એમ નહીં સૌથી મોટી વાત છે. કાંઈ પણ પ્રભુતા પામીને, સામર્થ્ય પામીને, મોટાઈ પામીને, સદગુણ પામીને પછી જે સહુમાં સમાઈને ચાલે છે, અર્થાત તે પ્રાપ્તિને છુપાવી, પચાવી, હજમ કરીને, ડૂબીને, સૌમાં સમાઈને જીવે છે, તે સત્સંગમાં સહજ સ્વાભાવિક રીતે પૂજ્ય બને છે. સહજ સ્વાભાવિક રીતે. પણ આ બહુ કઠણ છે. જેનામાં કાંઈક આવી જાય છે ને એ પછી કોઈમાં હમાઈ નથી શકતો. એની વિશેષતાનું માથું હંમેશા બારું કાઢ્યા જ કરે. એને લઈને પ્રોબ્લેમ બહુ થાય છે. હમાઈ જાય એ માણસ પૂજ્ય બને છે. પણ આને એનું જ્ઞાન નથી. આને એમ છે કે માથા મારીએ ને વિશેષતા કરીએ તો પૂજ્ય બનીએ ને મહાન બનીએ. પણ એનું રહસ્ય એ છે કે તમારી બધી પ્રાપ્તિને હજમ કરીને છુપાવીને બધાની હારે હળીમળીને જો જીવો, નોખા ન પડો, તો હવના પૂજ્ય બનો છો. મહાન તમને હવ આજને જ કાલે સમજશે. પણ કાંઈક દાપણ કરવા ગયા ને વિશેષ ડાયા થવા ગયા એટલે લોકો કળી જાહે કે આને કાંઈક ખંજવળ આવે છે, આને શાંતિ નથી, આ ભૂખ્યો માણસ છે, કાંઈક ભૂખ્યો. આને હમાઈને બધાનું ભલું કરવાની ભાવના સિવાય થોડુંક ઉપસવાનો દાંડીયો છે, આ દેખાય આવે બધાને. જે સંતો અને હરિભક્તોનો જેટલો મહિમા સમજે છે તે તેટલા તેમના ચરણની રજ થઈને જીવી શકે છે. સાંભળજો, અહીંયા મહારાજની વાત નથી કરી. જે સંતો અને હરિભક્તોનો જેટલો મહિમા સમજે છે તે તેટલા તેમની ચરણની રજ થઈને જીવી શકે છે. ભાઈ ભાઈ, એ જેમાં મોટપના ગુણ રહ્યા હોય તે ક્યારેય છુપા રહેતા નથી. ભલે ને એ મોટપના ગુણ છુપાવ્યા રાખે, પણ એ છુપે નહીં. ભાઈ, આપણે બહાર પાડવાની જરૂર જ નથી. ભગવાન જ્યારે જરૂર પડશે ત્યારે બીજાને જેને જરૂર હોય એને એટલા એ ગુણો સામર્થ્ય જણાવી જ દેશે. ધીરજ રાખો ને. આપણને ખબર પડતી હોય, આપણને આવડતું હોય તો ભગવાન એ જરૂર બીજાને જાણ કરશે. આપણે ઉતાવળા શું કામ થાય છે? મને આમ ખબર પડે છે ને, મારે આમ છે ને, હું આમ છે ને, હું તેમ છે ને, બોલાવે મૂંગા મરિયાદ શું ખોટું? કેમ જે મોટપના ગુણ રહ્યા હોય તો તે ક્યારેય છુપા રહેતા નથી. અને જે મોટા હોય છે તે પોતે પોતાની ઈચ્છાએ કરીને મોટપને ઈચ્છતા નથી. આને મોટા કહેવાય. પોતાની ઈચ્છાએ કરીને ક્યારેય મોટપને ઈચ્છતા જ નથી. અને મોટા થવું કે બહાર નીકળવું કે દેખાવું ગમતું જ નથી, એ ખરા અર્થમાં મોટા છે. એને આપણે બહાર કાઢવા પડે છે. અમારા અહીંયા બહુ એવા ભક્તો છે કે એની મોટપ આંબે આંબે એવી છે, પણ લોકો એને ઓળખતા નથી. પછી અમારે ઓળખાવવા પડે છે કે આ સામાન્ય નથી, આ હીરો છે, હીરો. પછી ક્યારેક અમે સદગુણ ગાનમાં એને લઈએ છીએ, કાં તો એની કોઈ 50મી યા 60મી જન્મતિથિ હોય તો એ નિમિત્તે અમે થોડુંક કરીને એની ઈચ્છા ન હોય તોય એનો પ્રકાશ પાડીએ છીએ, તાકી એનાથી બધાને ખૂબ બળ મળે છે. આવું કરવું પડે છે. અને જેને ખુદને જ મોટા થવાનું દાંડ્યો હોય એનું અમે બહુ કરતા નથી, કારણ કે અમે સમજીએ છીએ એ એની મેળે બધે ઉપસી જશે, આપણે એમાં કાંઈ કરવાની જરૂર નથી. ભગવાન શ્રી હરિએ કહ્યું કે આ વાસુદેવાનંદજી બહુ મોટા છે. પછી શ્રી હરિએ એક આસન મંગાવ્યું, એના ઉપર વાસુદેવાનંદજીને બેહાડે આ બેહો કહે. ત્યારે એ હાથ જોડીને કહે, હે મહારાજ, આ મોટા મોટા સંતોની આગળ હું શું લેખામાં? હે મહારાજ, આ મને હું તો અતિશય નાનો છું. ત્યારે શ્રી હરિ કહે, તમે ચિંતા ન કરો, કોઈ તમને પૂછવા નહીં આવે, અને આવશે તો અમે સહાય કરીશું. એમ કહી મહારાજે સર્વે મોટેરા સંતો, સર્વે બ્રહ્મચારીઓ અને સર્વે હરિભક્તો પાસે વાસુદેવાનંદ વર્ણીની પૂજા કરાવી અને એમને સત્સંગમાં સૌથી મોટેરા થાપ્યા. આવું કર્યું. આ શ્રીજી મહારાજની લીલા છે. આદ્રજમાં 4 સદગુરો થાપ્યા અને પછી મહારાજે આમને થાપ્યા. હવે આ તો બાળક છે, બચારા ઉતારે જઈને રડવા માંડ્યા. મૂળજી બ્રહ્મચારી આવીને મહારાજને કે, ઓલ્યા ને તમે શું આ બધું કર્યું? મહારાજ કે, અમે મોટેરા કર્યા આખા સત્સંગના. હવે આપણો રડે છે કે છે. પછી મહારાજ કે, તો કાંઈ નહીં, આવું થયેલું સમજાણું. મહારાજે બધા બહુ પ્રયોગો કર્યા છે આ સંપ્રદાયને વ્યવસ્થિત ચલાવવા માટે. ભગવાન શ્રીહરિ આપણા બધાનું માત્ર ને માત્ર કલ્યાણ ચાહે છે. આપણે એ વાતને સમજવી જોઈએ અને જે કાંઈ વિવેક શીખવાડવા માગે છે એને સજાગપણે શીખવો જોઈએ. કેમ જે ભગવાનને વિવેક ગમે છે અને એ વિવેક ભગવાનનું બીજું સ્વરૂપ છે. ભગવાન કહો કે વિવેક કહો, વિવેક કહો કે ભગવાન કહો, બેયની મહત્તા એટલી બધી સરખી બતાવી કે એને બેને એકબીજાને ઉપમાને ઉપમેય ભાવ આપણે જોડી શકાય. આવી અદ્ભુત વાત છે વાલા ભક્તો. તો આ સાથે આજનો આ પુરાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રી હરિચરિતામ સાગર ગ્રંથમાં 23મું પોર સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તો, એક એક પૂરરૂપી પુષ્પ ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરતા જઈએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન ને, હરિ કૃષ્ણ મહારાજ ને, ગોપીનાથજી મહારાજ ને, લક્ષ્મી નારાયણ દેવ ને, નર નારાયણ દેવ ને, રાધા રમણ દેવ ને. વાલા ભક્તો, કાર્યાણીમાં મહારાજની આગળ દીપમાળા ગોઠવાણી અને સંતો ભગવાન શ્રી હરિની આગળ રાસ રમવા આવ્યા અને દીપાવલીના પદો ગાયા અને ભગવાન શોભી રહ્યા છે એ માહોલમાં ગરકાવ થઈ ગયેલા કેટલાય પ્રેમીને સમાધિ થઈ ગઈ. બાલા ભક્તો, તો આપણે ઉત્સવ કરીશું દીપાવલી દિવાળીનો, કરીએ સંતો આરંભ કરે.
દીપમાળા માથે ચતુર શ્યામ રો રાજત અચલ બિહારી મુક્તાનંદ કહે રસિક પ્રીતમ કી છબે ત્રિભુવન સે ન્યારે ત્રિભુવન સે ન્યારે
જય હો, તાલી હો જાય.
બની હૈ દીપન કી માલા મનોહર, બની હૈ દીપન કી માળા મનોહર,
બની હૈ દીપન કી માલા મનોહર,
બની હૈ દીપન કી માલા મનોહર,
બની હૈ દીપન કી માળા મનોહર,
બની હૈ દીપન કી માલા મનોહર, દીપ માળા
મનોહર, દીપ
દીપન કી માળા મનોહર,
બની હૈ દીપન કી માળા મનોહર,
બની હૈ દીપન કી માળા મનોહર, દીપ માળા
મનોહર, દીપ માળા
મનોહર, દીપ માળા
મનોહર, દીપ માળા.
જગમગ જગમગ હોત ભુવન મે,
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 નિરખત શ્રી ઘનશ્યામ સરવર દીપ માળા,
સરવર દીપ માળા,
બની હૈ દીપન કી માળા મનોહર,
બની હૈ દીપન કી માળા મનોહર,
બની હૈ દીપન કી માળા મનોહર, દીપ માળા
મનોહર, દીપ માળા
મનોહર, દીપ માળા
મનોહર, દીપ માળા.
છબી જળકત ઘર ઘર દીપ માળા,
ઘર ઘર દીપ માળા,
બની હૈ દીપન કી માળા મનોહર,
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 બની હૈ દીપન કી માળા મનોહર, દીપ માળા
મનોહર, દીપ માળા.
અતિ પ્રકાશ જુત સોહત કુંડલ,
અતિ પ્રકાશ જુત
प्रकाश जुत सोहट कुंडल
हरि प्रकाश जुत सोहट कुंडल
उदद भयो भानु मने दिवा कर दीप माणा
दिवा कर दीप माणा
बनी है दीप माणा दीपन की माला मनोहर
बनी है 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 दीपन की माला मनोहर दीप माला
मनोहर दीप
बनी है दीप माला
बनी है दीप माला
जुरी नंद के द्वारे
सुंदर सब जुरी नंद के द्वारे
बैठे श्री गण श्याम रुहल दर दीप मारा
के हर दर दीप मारा
बनी है दीपन की माला मनोहर
बनी है दीपन की माला मनोहर
बनी है दीपन की माला मनोहर दीप मारा
मनोहर दे
मुदित गोप गोपी जन
गावत मुदित गोप गोपी
जन गावत मुदित गोप गोपी जन
गावत मुदित गोप गोपी
अरे बाजत ताल मृदंग सर सर दीप मारा
सर सर दीप मारा
बनी है दीपन की माला मनोहर
बनी है दीपन की माला मनोहर
बनी है दीपन की माला मनोहर दीप मारा उड़त आतशबाजी अनुपम
उड़त आतशबाजी अनुपम
बोलत जय जय शब्द परस्पर दीप माला
परस्पर दीप माला
प्रेमानंद प्रभु हसत हसावत
प्रेमानंद प्रभु हसत हसावत
अरे प्रेमानंद प्रभु हसत हसावत
प्रेमानंद प्रभु हसत हसावत
चितवत चंचल नैन चतुर तर दीप माला
चतुर तर दीप माला
बनी है दीपन की माला मनोहर
दीपन की माला मनोहर
बनी है दीपन की माला मनोहर दीप माला
मनोहर दीप माला
बनी है दीप माला
बनी है दीप माला
बनी है दीप माला
दीपमाला अतिराजे रसीला जो के
दीपमाला
दीपमाला अतिराजे मोहन
चौदिश दीपमाला मजे मोहन
श्याम अधिक छवि छाजे रसीला जी की दीपमाला
दीपमाला अतिराजे रसीला जो की दीपमाला
दीपमाला अतिराजे रसीला जी की दीपमाला
दीपमाला अतिराजे रसीला जी की दीपमाला
शारद नारद गुण गावत शुक शारद हो शुक शारद नारद गुण गावत
शुक शारद नारद गुण गावत
रसिक
बजावत बजे रसिला जी की दीप माला
दीप माला तेरा जय रसिला जी की दीप माला
जयकार करत सुर नर मुनि
जय जयकार हो
जय जयकार करत सुर नर मुनि
जय जयकार करत सुर नर
अरे सुनी सुनी त्रिभुवन गाजे रतिला जी की दीपमाला
दीपमाला अति राजे रतिला जी की दीपमाला
अरे दीपमाला अति राजे रतिला जी की दीपमाला
दीपमाला ती राजे रसिला जो की दीपमाला
मुक्तानंद श्याम छवि निरखत मुक्तानंद मुक्तानंद श्याम छवि निरखत
मुक्तानंद श्याम छवि निरखत
अरे कोटि काम छवि लागे रसिला जी की दीपमाला
दीपमाला
ती राजे रसिला जी की दीपमाला
दीपमाला ती राजे रसिला जी की दीपमाला
शोभे मनोहर श्री हरि जी गिरे नाचे संतो नाचे संतो ने भक्तो उमंगे हिते बधावे श्री हरि जी
हरे
आवी अनुपम आज दिवाली आपे जे आनंद श्री हरि जी गिरे
हरे कृष्ण
महाराज जय